आनंद मूर्ति श्री कृष्ण ततएव सुखोदयः तद्भिन्ना विषया सर्वे दुखदा मायिकात्वतः। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वोपरि सर्वावतारे श्री स्वामी नारायणाय भगवते नमो। सर्व कारण कारण परम ध्येय मूर्ते श्री हरि कृष्ण महाराजाय नमो नमः। प्राण प्रिय प्राणनाथ प्रियवर सुखकर श्री घनश्याम महाराजाय नमो नमः। एकाकी वनवासी कंदमूल फलाशी पति कृशतनु महातपस्वी वर्णिवेश श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। सदानंदायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी महाराजाय नमो। आदि गुरु अखंड हरि रूप निमग्न परम दास मूर्ति महासमर्थ उभय देश मध्यस्थि ने सद्गुरु श्री गोपालानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री शतानंद स्वामी ने नमो नमः। इत्यादि सर्व परमहंसेभ्यो नमो नमः। सर्व प्रगट सद्भ्यो हरि भक्तेभ्यश्च नमो नमः। विक्रम संवत 2071 आसो वद 14 मंगलवार तारीख 10 नवंबर 2015 स्थल तीर्थधाम कुंडल उतावलीना किनारे श्रीजीवाड़ीमां कथा मंडपमां आपणे बधा उपस्थित छीए। वाला भक्तो आजे काली चौदस हनुमानजीनुं पूजन सांजे त्यां मंदिरे थशे महादेवजीना। आवतीकाले दिवाळी छे। हवे काले एक दिवस पूरतुं विक्रम संवत 2071 એવું બોલા હે, પછી 72 થઈ જાય। વાલા ભક્તો, કાલે શિક્ષાપત્રીની કથામાં આપણે સૂતક વિશે ઘણું બધું સાંભળ્યું। 88માં શ્લોકની બધી વ્યાખ્યાઓ, વિચારણાઓ, ચર્ચાઓ, બધો સાર ખૂબ ખૂબ વાગોળ્યો। બધાને ઘણું જાણવા મળ્યું। અમારી બધી આયોજક સમિતિ મને સાંજે મળી, થોડી એમણે વાતો કરી કે અમને બધો ઘણો ખ્યાલ આવ્યો। વાલા ભક્તો, હવે શિક્ષાપત્રી ભાષ્યની કથામાં આપણે આગળ જઈએ છીએ। ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી શતાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રી ઉપર સુંદર મજાની ટીકા લખી છે. એક નાની ટીકા લખી છે, એક વિસ્તૃત ટીકા લખી છે, બે ટીકા લખી છે. મહારાજને બતાવેલી, મહારાજ બહુ રાજી થયેલા, હાર પહેરાવેલો. આ મોટી ટીકાને આપણે ભાષ્ય પણ કહીએ છીએ, એમણે જ કીધું છે. તો એના આધારે આપણે બીજા આજ દિન સુધી 7-8 જણાએ શિક્ષાપત્રી ઉપર ઘણો જે એને હુજ્જો એટલો વિચાર કર્યો છે, એ બધાનો આધાર લઈને બધું ભેગું કરીને મસ્ત મજાનો થાળ બનાવીને આપને આ સંતો પીરસે છે. ઓ આઈએમ મફતિયાલાલ, ખોટું કહેવાય નહીં વ્યાસાસનેથી. અમારી એક સંશોધન ટીમ છે, આખી ટીમ છે, એમાં હારા બધા બુદ્ધિશાળી વિદ્વાનો ગણાય ને, એને તો વંદન કરાય. સરસ મજાની બધી મહેનત કરે છે, ભેગો હું આવ, પણ યશ તો બધો એમને ફાળે જ જાય છે. કારણ કે મારી હથેળીમાં અશરેખા લખી જ નથી. મને એક જ્યોતિષકાર મોટા સંત હતા, આમ સંત એટલે તો પછી એમાં કહેવાનું શું હોય, મને એણે સ્પષ્ટ કહ્યું છે કે સ્વામીજી, તમે બધાયનું હારું કરશો, બધાયના કામ કરશો, બધાયની મદદે જશો, બધાને તમે ઉટિયા તરીકે ઉપયોગમાં જરૂર આવશો, પણ તમને કોઈ દી ક્યાંય યશ નહીં મળે. મને કે મેં કીધું તેલ લેવાઈ ગયો યશ, અહીં કોને યશ જોઈ, યશ માટે કઈ કરવું જ નથી. આપણે તો ભગવાન માટે કરવું, ક્યાં બોલ્યા નહીં. એને ના પાડી કે તમને અથડીમાં યશ લખ્યો નથી. એ ભાઈ, પણ આપણા નસીબમાં ભગવાન લખ્યા ન હોય એવું તો ન હોય. આપણે જે જોઈએ છે એ આપણને મળે છે અને બહુ મજા આવે છે. હવે 89 અને 90 આ બે શ્લોક જે છે એ બંને શ્લોકમાં ચારે વર્ણના ધર્મની વાત છે. તેમાં આ 89મો જે શ્લોક છે એમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયના ધર્મ મહારાજે કહ્યા છે, આપણે એના ઉપર વાતો કરવી છે. સરસ મજાના સંતોએ ધૂન કીર્તન કરાવ્યા, તમે પણ બધાએ ધૂન કીર્તનમાં ખૂબ ગરકાવ થયા, મહારાજની મૂર્તિનું સ્મરણનું ચિંતનનું ભજનનું સુખ લૂટ્યું. એને હું ખજાનો લૂટ્યો કહું છું. ભલ ભલા માણસથી આ સુખ નથી લૂંટાતું. આવા સરસ મજાના ધૂન કીર્તન થતા હોય, પવિત્ર ઉતાવળીનો આરો હોય, શિબિરનો માહોલ હોય, સંતોનો સંગ સારો હોય, ભક્તો આવા બધા બેઠા હોય, ત્યાં ભગવાન સાક્ષાત હવને હૈયે નાચતા હોય, એવું કોક જ અભાગ્યું હૈયું હોય કે જ્યાં હરિવરને એન્ટ્રી ન હોય, માકલા મારતો હોય, બીજું બધું અંદર ઘાલીને આમથી આમ થુલ્યા દેતો હોય, એને કાંઈ ધૂન કીર્તનનો આનંદ ન આવે. આ તો બધાના સાથે એવો એક રંગ થઈને ભગવાનમાં જોડાણો હોય તો એને મજા આવી જાય. અને આવું બધું ભજનનું સુખ માણવા માટે તો આપણે બધા અહીં ભેગા થયા છીએ. હાલો શિક્ષાપત્રની કથામાં આગળ જઈએ. ભાવ્યં ક્ષં દં શાંતિ સંતોષાદિ ગુણાન્વિતૈઃ બ્રાહ્મણૈઃ શૌર્ય ધૈર્યાદિ ગુણોપેતૈશ્ચ બાહુજૈઃ ભાવ્યં ક્ષં દં શાંતિ સંતોષાદિ ગુણાન્વિતૈઃ. આ શ્લોકમાં બે આજ્ઞા છે. એક, જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે ક્ષમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિ જે ગુણ, તેથી યુક્ત થવું, એવા ગુણો એ સહિત જીવન જીવવું. આગિના ટુ જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે સુરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું કહેતા એવા ગુણો કેળવવા. જગમોહનભાઈ મોદી વડોદરાના થઈ ગયા, એમણે શિક્ષા પત્રી ઉપર ઘણો વિચાર કર્યો છે. એમના સારા સારા જે વિચારો હોય એ અમે લીધા છે, મને ગમે છે, અને એમને ખાતે જ એમનું ચિંતન સમર્પિત છે. એનું ચિંતન મારા નામથી મારે કહેવાનું હોય નહીં. એમણે એવું કહ્યું કે ગીતાજીના 4th અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાને કહ્યું છે, મેં મનુષ્યના ગુણ અને કાર્ય પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ 4 વર્ણ સર્જેલા છે. આ મોટા ચિંતક હતા, વિદ્વાન હતા. શિક્ષાપત્રી ઉપર એમણે સારું એવું મનન કર્યું છે, સારા સત્સંગી. ગીતાજીનો આ શ્લોક ટાંક્યો ભગવાન શ્રી કૃષ્ણની વાત લઈ આવ્યા કે એમણે કહ્યું કે મેં મનુષ્યના ગુણ અને કાર્ય પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ 4 વર્ણ સર્જેલા છે. કાર્ય પ્રમાણે શબ્દ ઉપર ધ્યાન દેજો, વર્ણ કુછ પતા નહીં ચલેગા, એમનું એવું કહેવું છે. કાર્ય ઉપર જ્યારે આપણે બધા જન્મ ઉપર લઈ ગયા, કાર્ય અને ગુણો ઉપર મનુષ્ય બ્રાહ્મણ કહેવાય, ક્ષત્રિય કહેવાય, વૈશ્ય કહેવાય, શુદ્ર કહેવાય, એ રીતે મેં આ 4 વર્ણ સર્જેલા છે એમ ભગવાન બોલ્યા. તમને વાત સમજાય છે? પૂર્વે કોઈ આ સૃષ્ટિમાં જન્મા એમણે બ્રાહ્મણ જેવા ગુણો કેળવા તો એ બ્રાહ્મણ કહેવાના. કોઈ સુરવીર હતા તો એમણે ધરતી સંપાદન કરીને રાજ્ય કર્યું, પ્રજાની રક્ષા કરી, તો એ ક્ષત્રિય ગણાના. કોઈએ વેપાર કર્યો તો વૈશ્ય ગણાના, કોઈ આ બધાની સેવા કરી તો શુદ્ર ગણાના. બાકી જન્મથી આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ શુદ્ર છે, એ પછીની વાત છે. આમ તો હું અને તમે બધાય જાણીએ છીએ કે આ બધી સૃષ્ટિ એકમાત્ર પરમાત્મામાંથી થઈ. આ બધી સૃષ્ટિ ભગવાનનું સંતાન છે. તો ભગવાનને બ્રાહ્મણ ગણવા, ક્ષત્રિય ગણવા, વૈશ્ય ગણવા કે શુદ્ર ગણવા, બધું થયું છે એકમાંથી. આ ક્યાંથી વિભાગ પડ્યા? હોરાવારા આવતા જાઓ, આપણે બ્રહ્મા સુધી આવી જઈએ તો કયું ભાઈ બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણ થયા, બાહુમાંથી ક્ષત્રિય થયા, વૈરાટ બ્રહ્માના આમ તેમ ગણીએ ચાલો. તો પછી બ્રહ્માને શું ગણવા? બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર, વૈશ્ય, એમ જે 4 વર્ણ એમ જ થયા. ઠીક છે, એક બીજી વાત લઈ લઈએ કે મનુ મહારાજમાંથી માનવ થયા. મનુ અને શત્રુપા આ બંને આ માનવીનું મૂળ છે એમ આપણા શાસ્ત્રો કહે. માનવીઓ ત્યાંથી થયા. તો મનુ મહારાજ શું હતા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. જગમોહનભાઈ મોદી એમ કહે છે કે ગીતાજીમાં ભગવાને એમ કહ્યું છે કે ભાઈ મેં મનુષ્યના ગુણ અને કાર્ય પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ 4 વર્ણ સર્જેલા છે. કોઈ એના બાપા બ્રાહ્મણ હતા એટલે આ બ્રાહ્મણ થયા, એના બાપા ક્ષત્રિય એટલે આ ક્ષત્રિય થયા, એવું ક્યાં છે યાર? એ તો પછી એવું થઈ ગયું. બુદ્ધિશાળી હોય એને આ વાત સમજાય. મેં તર્ક આપ્યા એના ઉપરથી વાત સીધી ગળે ઉતરી જાય એવું છે. દરેક વર્ણ પોતાના ધર્મ પ્રમાણે ચાલ્યા કરે તો એકબીજાના પૂરક બની રહે અને સમાજ વ્યવસ્થા સુંદર ચાલ્યા કરે. અને જો દરેક જણ પોતપોતાના ધર્મમાં રહીને વર્તે તો ઉત્તમ સિદ્ધિને પામે. જો ભાઈ, વર્ણને આશ્રમ નથી એવું કહેવું નથી. વર્ણને આશ્રમ વ્યવસ્થા આ સંસારમાં છે, જરૂરી છે, હોવી જોઈએ એમાં હું સહમત છું. પરંતુ મારી જે કહેવાની વાત છે એના ઉપર આ જગમોહનભાઈએ જે વાત કરી કે એ વર્ણ જન્મથી નથી, કર્મ અને ગુણોથી છે. કર્મો અને ગુણોથી પૂર્વે હતી અને એ રીતે આજ સમાજમાં લગભગ બધે એમ હોય. પછી એમ લ્યો કે ન લ્યો, આગળ બધું આવશે, ધીમે ધીમે, મોડું આવશે, કદાચ કાલ આવશે. કારણ કે આ બે શ્લોકો છે એમાં બહુ ઝાઝો વિચાર કર્યો છે. તમારે એકદમ શાંતિથી આખું લાગટ હાગમટું સાંભળવું પડશે, વિચારવું પડશે. 5 મિનિટ પહેલા હું બોલ્યો તો એ તમે 5 મિનિટ પછી ભૂલી જતા હો તો તમને આમાંથી કાંઈ સાર કાઢવાની શક્તિ કહેવાય નહીં. બધું 2 દિવસનું હળંગ તમે યાદ રાખી શકો તો એની અંદરથી તમે આખી તારવણી કરી શકો, સાર કાઢી શકો, સમજી શકો, વિચારી શકો, શું યોગ્ય શું અયોગ્ય, કેટલું રાઈટ કેટલું નહીં, એ બધું તમને હુજે. માટે બુદ્ધિશાળી માણસનું આમાં કામ છે, બોઘાનું નહીં. ફરીવાર કહું છું કે દરેક વર્ણ પોતાના ધર્મ પ્રમાણે ચાલ્યા કરે તો એકબીજાના પૂરક બની રહે નિશ્ચિત, અને સમાજ વ્યવસ્થા સુંદર ચાલ્યા કરે. માટે વર્ણ વ્યવસ્થા ભૂસાડી દેવાની કોઈ જરૂર નથી. અને જો દરેક જણ પોતપોતાના ધર્મમાં રહીને વર્તે તો ઉત્તમ સિદ્ધિને માણસ પામે. વર્ણ વ્યવસ્થા બધા ગ્રંથોમાં છે, ભગવાન સ્વામિનારાયણે પણ એનો આદર કર્યો છે. પણ એક વાતની બધા મોટા પુરુષોને અને ભગવાન સ્વામિનારાયણને હૂગ છે, કઈ? હું ઊંચો અને તું નીચો, અમે શ્રેષ્ઠ ને તમે હાવ હલકા. આવી જે ભાવનાઓ સમાજમાં માણસમાં પહેરી ગઈ છે એની બધા મોટાઓનો હૂગ છે. બધા જીવાત્મા છે, બધા ભગવાનના છે, બધા ભગવાનમાંથી થયા છે. માટે એમ કોઈને હલકા કહી દેવા અને પોતે શ્રેષ્ઠ થઈ જવું આવું ભગવાનને ગમતું નથી, મને ગમતું નથી. આ બધા દૂષણો પાછળથી આપણને વળગ્યા. જેની જરા શ્રેષ્ઠ કોમ હતી અને બધાને અભિમાન થઈ ગયો કે અમે ઊંચા, તમે બધા નીચા. પછી તો બહુ દૂષણો સમાજમાં પેઠા. આખીર કેટલાક બુદ્ધિશાળીને સમાજ સુધારકો, જેને ક્રાંતિવાદી એવા નામથી કહેવામાં આવે છે, એમણે આ બધી વ્યવસ્થાને જ ઉખાડી નાખવાનો વિચાર કર્યો. પણ તે યોગ્ય નથી, આગળ વાત આવશે. વાલા ભક્તો, એ ચારેય વર્ણના ગુણધર્મ આ 2 શ્લોકમાં શ્રી હરિએ આપેલા છે. એ ધર્મો હવે આરંભ થાય છે. સૌ પ્રથમ બ્રાહ્મણ ધર્મ. શતાનંદ સ્વામી કહે છે કે બ્રાહ્મણે હિ ક્ષમ દમ ક્ષાંતિ સંતોષ આદિ ગુણૈહિ યુક્તૈહિ ભવિતવ્યમ. કેતા બ્રાહ્મણોએ ક્ષમ દમ શાંતિ સંતોષ આદિ ગુણો યુક્ત થવું. ત્રિભુવનભાઈ વ્યાસ આ દાદાએ પણ શિક્ષાપત્રી અધ્યયન કરીને શિક્ષાપત્રી ઉપર સરસ ટીકા ગુજરાતીમાં લખી છે. એમણે એવું કહ્યું કે મોક્ષ ધર્મમાં બ્રાહ્મણની વ્યાખ્યા એવી કરી છે. આ દાદા બ્રાહ્મણ છે, રાજકોટ ગુરુકુળ સંસ્થાપક શાસ્ત્રી ધર્મજીવનદાસજી આ દાદા સાથે ખૂબ હેતવાળા હતા. દાદાને સ્વામીમાં ખૂબ પૂજ્યભાવ હતો. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, એ બ્રાહ્મણને હું બાવો, અમે બેય થઈને વિચાર કર્યો આવો કે આ રીતે સત્સંગ ધબધબાવો, ભલે લોકો લેતા લાવો. આ મેં મારી ભાષામાં કહ્યું. પણ એ આ ત્રિભુવન વ્યાસ પોતે બ્રાહ્મણ છે, એ લખે છે કે મોક્ષ ધર્મમાં બ્રાહ્મણની વ્યાખ્યા એવી કરી છે કે જેને માનથી હર્ષ ઉત્પન્ન ન થાય, ગમે એટલું માન સન્માન કરો એનો જેને આનંદ ન થાય, અને ગમે એટલું અપમાન થાય એનાથી એને ક્રોધ ન થાય. જે પ્રાણી માત્રને અભય આપે, જેનું જીવન ધર્મને માટે હોય, અને ધર્મ પણ પ્રભુ પ્રીત્યર્થે પાળે, વળી જે અહો નિશ પુણ્યના કાર્યો કર્યા જ કરે, એને બ્રાહ્મણ કહેવાય. ભૂક્કા કાઢી નાખ્યા, આવી બ્રાહ્મણની વ્યાખ્યા કરી. આપણે તો એક જ વાત જાણીએ છીએ કે બ્રાહ્મણને ઘેરે જન્મ હોય બ્રાહ્મણ, પછી રાવણ હોય તો એ બ્રાહ્મણ. વાલા ભક્તો, આવી બ્રાહ્મણ વૃત્તિ ટકાવવા માટે બ્રાહ્મણોએ શમ એટલે મનનો સંયમ રાખવો જોઈએ. શમો મનો નિગ્રહ. બ્રાહ્મણની એક આખી છાપ છે, બ્રાહ્મણની એક વૃત્તિ છે, એનું એક જીવન છે, એક કાર્ય છે, એના ગુણો છે. બ્રાહ્મણ વૃત્તિ, વૃત્તિ શબ્દ બહુ આમ પારિભાષિક જેવો છે. બ્રાહ્મણ વૃત્તિ એટલે ત્યાં જાત ભાત કે જન્મ વંશ પરંપરા નથી. બ્રાહ્મણ વૃત્તિ બ્રાહ્મણના જેવી એની આજીવિકા, ગુણો અને કાર્યો, એને બ્રાહ્મણ વૃત્તિ કહેવાય. આવી જે બ્રાહ્મણ વૃત્તિ, એને ટકાવવા માટે બ્રાહ્મણોએ, હવે આવ્યું બ્રાહ્મણોએ એટલે હવે જે વંશ પરંપરામાં જન્મ હોય એને, શમ એટલે મનનો સંયમ રાખવો જોઈએ. દમસ્ત્વિન્દ્રિય નિગ્રહ. ભાઈ, દમ કોને કહેવાય? તો કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરો એનું નામ દમ. અંતકરણનો નિગ્રહ કરવો એને શમ કહે છે, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એને દમ કહે છે. ભગવાન સ્વામિનારાયણે અંત્યના 8મા વચનામૃતમાં એમ કહ્યું, જેણે પોતાની ઇન્દ્રિયો ન જીતી હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહીં. આ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા. અને આ તો મને તમને અનુભવ હશે કે આપણી ઇન્દ્રિયો જ્યારે આપણા કંટ્રોલમાં ન રહે ત્યારે અશાંતિ થાય થાય ને થાય, થઈ છે થવાની. અને તે પછી ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે, શાંતિ સુખ રહેતા નથી. માટે પોતાની સર્વે ઇન્દ્રિયોને જીતીને વશ કરે એ જ સદા સુખીઓ રહે છે. અર્થાત દમ નામનો ગુણ જેનામાં છે એ જ દમ વાળો માણસ કહેવાય. ઇન્દ્રિયોને દમી શકે એ જ દમ વાળો, અને દમ વાળો છે એને જ શાંતિ હોય. દમ વગરના શાંતિ નહીં. ઘણા કહે છે ને એમાં કાંઈ દમ નથી, જવા દો, હે બાત મેં કુછ દમ હૈ. દમ એટલે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવાની એક જબરી તાકાત, અને એ હોય તો જ હૃદયમાં શાંતિ હોય. જેની ઇન્દ્રિયો રેઢિયાર હોય એને ક્યારેય અંતરમાં આનંદ શાંતિ સુખ ટકવાના નથી. ઘડીક આવ્યા હોય તો પાછા ઇન્દ્રિયો કંઈક ચાળા કરે એટલે સુખ શાંતિ જતા રહે. હવે ક્ષાંતિ, ક્ષત્રિયનો ક્ષાંતિ, પરાપરાધ સહિષ્ણુત્વમ તસ્યા ભગવતોષ હેતુત્વાદ ગુણત્વમ. અદભુત વાત કરી. શાંતિ કોને કહેવાય? બીજાના અપરાધને સહન કરવો એનું નામ શાંતિ. ભાઈ, બીજાના અપરાધોને સહન કરી લઈએ એને તમે ગુણ કહો છો કે નિર્માલ્યતા કહો છો? નિર્માલ્યતા નહી, એ ગુણ છે. શાંતિ એક જબર શક્તિ છે, જેને આપણી ભાષામાં સહન શક્તિ કહીએ છીએ. એમ તો સહન કરવાથી આપણને ફાયદો શું થાય? આપણે સહન કરીએ તો આપણા ઉપર ભગવાન રાજી થાય છે, એ ફાયદો છે. ભગવાન રાજી થાય છે માટે આ શાંતિને, એટલે કે પર અપરાધને સહન કરવું એને ગુણમાં ગણવામાં આવ્યું છે. એને ગુણ કહ્યો, એ ગુણ છે. નિર્માલ્યતા નહીં, નમાલાપણું નથી. એ સહન કરવું એ નમાલાપણું નથી, એ ગુણ છે, એમાં ભગવાન રાજી થાય છે. માટે એ જબરી ભગવાનને રાજી કર્યાની શક્તિ છે. જેનામાં સહન શક્તિ નથી એ ભક્તિ શું કરે, અને જેનામાં ભક્તિ નથી એના ઉપર ભગવાન રાજી શું થાય? કા બોલ્યા નહીં? ભાગવતજીમાં લખ્યું છે, વયમ હિ બ્રાહ્મણાસ્તાત ક્ષમયાર્હણતામ ગતાઃ યયા લોક ગુરુર દેવઃ પારમેષ્ટ મગાત પદમ ક્ષમયા રોચતે લક્ષ્મી બ્રાહ્મી શૌરી યથા પ્રભા ક્ષમિણા માસુ ભગવાન તુષ્યતે હરિરીશ્વર. હે દીકરા, એક બ્રાહ્મણ પોતાના સંતાનને કહે છે કે હે બેટા, કાં તો જમદગ્ની પરશુરામને કહે છે, કાં તો ક્ષમી ઋષિ, કોઈ આમાં મને ખબર નથી, આપણને ભાગવતનો ભાગવતાચાર્ય અહીંયા વાસલોક ક્યાંના છે, અહીંયા આવો પંડિત થઈને કામ ના હું તમને ભાગવત હોરા કાઢ્યા અને આવે ટાણે મદદ ન કરો વિદ્વાન થઈને. ભાગવતજીનો 9મો સ્કંધ અધ્યાય 14મો શ્લોક 39 અને 40મો આ બે છે, આમાં કોણ બોલે છે? જમદગ્નિ ઋષિ પરશુરામ ને કે છે આપણે અઠે ગઠે માર્યું તો ઈટી ગયા, તો આ તો પછી આપણે અઠે ગઠે દીધું. પ્રણામ શાસ્ત્રી, ઉભા શાસ્ત્રી, ઉભા તમારું પૂજન કરવું પડે. જમદગ્નિ ઋષિ પોતાના દીકરા પરશુરામ ને કે છે, બોલે મારી નાખ્યો ને સહસ્ત્ર અર્જુન ને, પછી સખામણી દેશ કે બેટા ખોટું કર્યું છે, રાજાને ટાળી દીધો તો ટાળી દીધો, આ ટેં ટેં કરતો હતો, આમ ન હાલે બેટા. આપણે બ્રાહ્મણો ક્ષમાથી જ પૂજ્ય બન્યા છીએ. જે ક્ષમાથી જગત પિતા બ્રહ્મદેવ સત્યલોક જેવા સર્વોત્તમ સ્થાનને પામ્યા છે. બ્રાહ્મણોની શોભા ક્ષમાને લીધે જ સૂર્યની પ્રભાની જેમ ચમકી રહી છે. બેટા રામ, સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિ ક્ષમાશીલના ઉપર જ તત્કાળ પ્રસન્ન થાય છે. હે વયમ બ્રાહ્મણાઃ, તો વાલા ભક્તો, બ્રાહ્મણોનો આ ધર્મ છે ક્ષમા રાખવી. હવે સંતોષ, સંતોષ કોને કહેવાય? અનાયાસ લબ્ધ અન્ન વસ્ત્રાદિના અલમ બુદ્ધિ તમ વિના તો નરક પાતા પત્તે હે. શતાનંદ સ્વામીની આ વ્યાખ્યાઓ છે. અનાયાસ લબ્ધ, બ્રાહ્મણોને અનાયાસે એટલે કે સહજ જે કાંઈ મળે અન્ન વસ્ત્ર વગેરે વગેરે એનાથી અલમ બુદ્ધિ, બસ 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 બસ, અલમ બુદ્ધિમાં તમને ખબર પડે અલમ બુદ્ધિ એને કહે, બસ 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 બસ, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, અરે બહુ, બસ 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 બસ. આ અલમ બુદ્ધિને સંતોષ કહેવાય છે. શું? સંતોષ. અને હજી થોડુંક આપો, હજી થોડુંક હજી આપો, એને લોભ કહેવાય છે. તો આવો જે સંતોષ અલમ બુદ્ધિ એ જો બ્રાહ્મણોમાં ન હોય તો નરક પાતા પત્તે હે, નરકમાં પડવાની આપત્તિ આવી જાય. ભાઈ હારું નહીં, લોભ માણસને નરકે નાખે છે. વાલા ભક્તો, અનેક વિષયના જ્ઞાતા વિદ્વાન પણ અસંતોષને કારણે અધોગતિને પામે છે. લ્યો, અસંતુષ્ટસ્ય વિપ્રસ્ય તેજો વિદ્યા તપો યશ સ્રવંતિન્દ્રિય લોલ્યેન જ્ઞાનમ ચૈવાવકીર્યતે. આ ભાગવતની અંદર નારદજી બોલ્યા છે 7મા સ્કંદના 15મા અધ્યાયમાં. ભાઈ, જે બ્રાહ્મણોને સંતોષ નથી, નારદજી કહે છે, તેના ઇન્દ્રિયોની લોલુપતાને કારણે તેજ, બ્રહ્મ તેજ હો, વિદ્યા તપશ્ર્યા અને યશ બધું સ્રવી જાય છે, જતું જ રહે બધું. માટે સંતોષ જોઈએ. અને વિવેક પણ વિખાઈ જાય છે, જ્ઞાને બધું વયું જાય છે, જો સંતોષ બ્રાહ્મણ ન રાખે તો આવી બહુ મોટી નુકસાની થાય. અર્થાત સંતોષ જ સર્વે પુરુષાર્થનો આપનાર છે. આદિ શબ્દાર્થ તપો દયાદિ ગ્રહણમ સ્વાધ્યાયો દેવતાર્ચનમ ચ લખ્યું ને શ્લોકમાં સંતોષાદિ. તો આદિમાં કોને લેવા? તો કે છે ભાઈ આદિ શબ્દથી તપ દયા વગેરે વગેરે ગુણો લઈ લેજો, સ્વાધ્યાય દેવતાનું પૂજન વગેરે વગેરે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં અધ્યાય 43 માં ધર્મ સત્ય દમ તપ નિર્મત્સરપણું લજ્જા તિતિક્ષા અનસુયા યજ્ઞ દાન ધ્રુતિ અને શ્રુતિ આ 12 બ્રાહ્મણોના ધર્મ કયા છે. ત્રિભુવન દાદા એવું કહે છે કે ગીતામાં શમ દમ તપ શૌચ ક્ષાંતિ આર્જવ જ્ઞાન વિજ્ઞાન અને આસ્તિક્ય એ બ્રાહ્મણોના સ્વાભાવિક ધર્મો બતાવ્યા છે. એ ગુણોમાં જ બ્રાહ્મણનું બ્રાહ્મણપણું સમાયેલું છે. ખાલી બ્રાહ્મણને ઘેરે જન્મ્યા એટલે બ્રાહ્મણ એવું નહીં, રાવણ ત્યાં જન્મ હતો. બ્રાહ્મણોમાં જન્મથી જ આ ગુણો આવવા સુલભ છે, એ વાત પાકી. બ્રાહ્મણોને આ ગુણો જો કેળવવા હોય તો એને હેલું બહુ પડે, હો બહુ હેલું પડે. તમે કહેશો એનું કારણ, કારણ તે વંશ પરંપરાથી સ્વભાવ સિદ્ધ થયેલા હોય છે, એના જીન્સમાં એવું કંઈક હોય છે. પરંતુ જો તેના પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવે, ભલે બ્રાહ્મણને ઘેરે જન્મ છે પણ આવા ગુણોને કેળવવામાં જો એ બ્રહ્મપુત્ર દુર્લક્ષ સેવે તો માત્ર જન્મથી જ આવા ગુણો આવી જતા હોતા નથી, બ્રાહ્મણ હોવા છતાં તે ગુણો પ્રાપ્ત થઈ જતા નથી, ભાઈ એને કેળવવા પડે છે. વગર કેળવે બ્રાહ્મણને બ્રાહ્મણપણું મળતું નથી, ક્ષત્રિયને ક્ષત્રિયપણું પ્રાપ્ત થઈ જતું નથી, વૈશ્યને વૈશ્યપણું એમનેમ બેઠું નથી આવી જતું, શુદ્રને શુદ્રપણું પણ કેળવવું પડે છે, મેળવવું પડે છે, એને હેલું પડે એ ફાયદો. જ્યારે બીજા વંશમાં જન્મેલા જે હોય ને એ બધા સત્પુરુષો જે થયા છે તેમણે એ ગુણો દ્વારા જ બ્રાહ્મણત્વ મેળવેલું છે, પણ ઘણા દાખલે મેળવ્યું છે. બીજા વંશમાં જન્મેલા હોવા છતાં જે સત્પુરુષો થયા છે એમણે બ્રાહ્મણપણું તો મેળવેલું છે પણ ખૂબ મહેનતે મેળવેલું છે. મતલબ કે બ્રાહ્મણત્વના ગુણો પ્રાપ્ત કરવા એ બ્રાહ્મણનો ધર્મ છે. છોકરાઓને આમાં બધી મુશ્કેલી થતી હોય, આ બધા બેઠા એને આ તો શિક્ષાપત્રી ભાષ્યની કથા એટલે ઘણી ભારે પડે તમને વડીલોને. તો ઠીક, આ અમારા વયોવૃદ્ધને તો કાંઈ વાંધો જ નથી, ગમે એ વાંચો, કોઈ ફેર પડે નહીં તમારે. જુવાની આવો, આ છે સમજવા જેવો. મેરે પ્યારે કિશોરો, તમે મૂંઝાતા નહીં હો, હું તમારી હારે છું. લેર કરો, આપણે ઉતાવળ્યું નાવા પડવું છે, એ ધર્મ મોટો આપણો. એટલે આ પવિત્ર તીરથ એટલે બાકી આપણે પાણીમાં થોડા મોયા છીએ, આ તો ભગવાનને સંતો નાયેલા ને પ્રસાદીનું જળ એમાં નાહી તો પાવન થાય, આટલો જ ભાવ. કાંઈ મોજશોખ કે નાહવું ગમે એવું નહીં, પણ પ્રસાદીનો મહિમા ખરું ખોટું? ખોટું. શું ખરું? આપણને તો નાવાનો શોખ છે, પ્રસાદીનું મહાત્મય હોય તો બેડો પાર થઈ જાય ભાઈ. પ્રસાદીનું જેને મહાત્મય હોય એ તો હવારે વહેલો 4 વાગે ઉઠીને દોડાદોડ ઉતાવળીમાં ડૂબકી મારી આવે. એ પ્રસાદીનું તીર્થનું મહાત્મ્ય સમજીને નાવા ગયો કહેવાય. છે અમારે અમુક અમુક બાપા, તે જ્ઞાન નળે નથી નાતા, હવારમાં દોડીને ડૂબકી મારે છે એ મહિમા વાળા. આપણે તો જરા આનંદ થાય તે વાંધો નહીં, એવો આનંદ કરાય, પણ પાણી ઊંડું છે, તરતા ન આવડતું હોય એને ઝાલવવું હોકે, પણ ત્યાં હિસ્સો હિસ્સોમાં હું ગુરુજીએ શિખામણી આપી હતી એની કાંઈ ખબર જ રહેતી નથી. વાલા ભક્તો, હવે આ આજ્ઞાનો હેતુ છે બ્રાહ્મણોને બ્રાહ્મણત્વ શીખવું એ આજ્ઞા મહારાજે શા માટે કરી? તો બ્રાહ્મણો વર્ણાનામ ગુરુ હો, બ્રાહ્મણો બધા વર્ણના ગુરુ ગણાય, બ્રાહ્મણો સમાજના જ્ઞાનદાતા છે, બ્રાહ્મણો જ બધાને ભણાવતા, બ્રાહ્મણો જ શિક્ષક હોય છે, બ્રાહ્મણો ગુરુકુળો ચલાવતા, બ્રાહ્મણોના આશ્રમમાં ક્ષત્રિયો પણ ભણવા જાતા. આ આપણા સમાજમાં શિક્ષિત વર્ગ એકલો બ્રાહ્મણ જ હતો, બીજા કોઈ શિક્ષિત નહોતા. તેને આધારે જ સમાજમાં સંસ્કારો કે કુસંસ્કારો પ્રવર્તતા હતા. બોલો, જો તેમનામાં યોગ્ય ગુણો ન હોય તો તે બીજાને શું સંસ્કાર આપી શકે? માટે ભગવાન સ્વામિનારાયણે બ્રાહ્મણોને ખાસ આવી આજ્ઞા કરી કે તમારે શમદમ શાંતિ સંતોષ આદિ ગુણો એ યુક્ત થવું જરૂરી છે. તમારે લઈને સમાજમાં બહુ મોટો ફાયદો થાય એમ છે, નહીતર બહુ મોટું નુકસાની થાય એમ છે, માટે આ આજ્ઞા કરી. હવે જો બ્રાહ્મણો આ આજ્ઞા પાળે તો બ્રાહ્મણોને ફાયદા કેટલા થાય, લાભ શું થાય? તો કે છે, પહેલો ફાયદો, બ્રાહ્મણોનું જીવન જ આદર્શ રૂપ છે, માટે તેના જીવનથી સમાજ પ્રેરણા પામી સંસ્કારો શીખતો રહે, આ ફાયદો. અને તેથી સંસ્કારી એક સુંદર ભદ્ર સમાજનું નિર્માણ થાય, આ બહુ મોટો ફાયદો. પછી સદગુણી પ્રતિષ્ઠિત બ્રાહ્મણ ગુરુના આધારે ઘણાક આશ્રિતો સુખી થાય, શાંતિમય જીવન વિતાવી શકે, આ મોટો ફાયદો. વળી અંધશ્રદ્ધા, અનીતિ, અધર્મ, પાપો વગેરે અનિષ્ટોથી સમાજનું સહેજે રક્ષણ થાય, આ સમાજને મોટો ફાયદો. અને આ રીતે જેનાથી ફાયદો થાય એના ઉપર ભગવાન રાજી થાય ને એનું સર્વ રીતે મંગળ થાય, એવો બ્રાહ્મણોને ખુદને મોટો ફાયદો. આમ ફાયદો ફાયદો ને ફાયદો છે ધર્મ પાળવામાં. જો ભાઈ, વશિષ્ઠજીના વિશ્વામિત્રએ, ગાંધીપુત્ર વિશ્વામિત્ર, એમણે 100 દીકરા માની નાખ્યા, તોય વશિષ્ઠએ ક્ષમા રાખી. બોલો, બ્રાહ્મણોમાં કેટલી ક્ષમા હોય છે. દધીચી ઋષિ, બ્રાહ્મણ, દેવોના સુખ માટે પોતાના શરીરનું એમણે દાન આપ્યું. એના હાડકામાંથી ઇન્દ્રએ વજ્ર બનાવ્યું અને રાક્ષસોને માર્યા. વાલા ભક્તો, મયારામ ભટ્ટ, આપણા સંપ્રદાયમાં જેનું સ્વામિનારાયણે ઘણું મહત્વ કર્યું અને શિક્ષાપત્રીમાં નામ લખ્યું, એમણે પણ એમના જીવનમાં બહુ સંયમ જાળવ્યો છે. આવું બધું બ્રાહ્મણોના જીવનમાં દેખાણું છે. બ્રાહ્મણનો ઘણો બધો મહિમા ગ્રંથોમાં લખ્યો છે, આપણે એ સમજવો જોઈએ. હવે બ્રાહ્મણો જો આ ધર્મ ન પાળે તો શું નુકસાન થાય? તો સાંભળો, બ્રાહ્મણોમાં આ ગુણો ન હોય તો તેના અધર્મ વગેરે જોઈને સમાજ પણ તેનું આંધળું અનુકરણ કરે. બ્રાહ્મણ પોતે તો પાપમાં પડે, પણ એને કારણે બીજો કેટલોય સમાજ પણ પાપમાં પડે, આ મોટું નુકસાન. વળી પૂર્વે અમુક બ્રાહ્મણોએ પોતાની સ્વાર્થ વૃત્તિથી રાજાના અનીતિ, અનાચાર વગેરેને માન્યતા આપી દીધી, તેથી અધર્મ અનાચાર વધ્યાતા, પ્રજા વગેરેને એના દુઃખો ભોગવવા પડ્યા હતા, આ બહુ મોટું નુકસાન થયું હતું. એમણે નહોતો ધર્મ પાળ્યો અને રાજાને પણ એની સાચી શિખામણ આપીને નીતિ શીખવાડી નહીં, મુશ્કેલી થઈ. વાલા ભક્તો, જુઓ, એવા ઘણા બ્રાહ્મણ થયા, એને લઈને બહુ મોટું નુકસાન થયું. સૌ પ્રથમ રાવણ, રાવણ બ્રાહ્મણ હતા, પછી જગજીવન મહેતા ભુજના વગેરે વગેરે બ્રાહ્મણ હતા, પછી જૂનાગઢના નાગર બ્રાહ્મણ દિવાન રંગીલદાસ, આ બધાએ એવા આચરણ કર્યા, એને લઈને સમાજને બહુ નુકસાન વેઠવું પડ્યું અને આ લોકો પોતે પણ બહુ દુઃખી થયા અને બહુ કમોતે મર્યા. વાલા ભક્તો, સવાલ એ ઉભો થઈ ગયો કે આટલો બધો આ આજ્ઞા પાળવામાં ફાયદો છે અને આ આજ્ઞા ન પડે તો આટલું બધું બહુ મોટું પોતાને સમાજને નુકસાન છે, તેમ છતાંય બ્રાહ્મણો કેમ આ બધો ધર્મ પાળતા નથી, પોતાના ગુણો બ્રાહ્મણત્વના કેમ નથી કેળવતા? તો એના ચારક હેતુઓ છે. પહેલો હેતુ, ઉચ્ચ વર્ણના કારણે બધા એમને મહાન માની ખૂબ આદર આપ્યા કરતા હોવાથી એવા ક્ષમ દમાદી ગુણો પોતામાં ન હોય છતાં એને મનાઈ જાય છે, એટલે પછી રિયલમાં આવા ગુણો પોતે કેળવતા નથી. ખ્યાલ આવ્યો તમને? અમે ભગવા કપડા પહેર્યા એટલે તમે બધા રસોઈ દેવા માંડો ને પગે લાગવા માંડો ને ધોતિયા ઓઢાડો ને હાર પહેરાવો ને સ્વામી શું સેવા છે, સ્વામી લ્યો હું ટિકિટ તમારી લઈ લઉં, દવાનું બિલ કેટલું છે હું આપી દઉં. આમ બધા લોકોએ અમને માન્યા પૂજ્યા એટલે અમે હવે સાધુતાના ગુણો કેળવા વગેરે જ એમ માની લીધું અમે સાધુ જ છીએ ને, અમથા બધા અમને પગે લાગે છે, દંડવટ કરે છે. બોલો, આવું નવું બ્રાહ્મણમાં થયું, હો આ તો બ્રાહ્મણ છે એમ માનીને લોકોએ એમને આદર આપ્યો એટલે એમને એમ થઈ ગયું કે હવે અમારામાં ગુણો હોય તો જ લોકો આદર આપતા હોય ને, એટલે ભાઈ આ ગુણો જોઈને આદર નથી આપતા, આ ઉપરથી બ્રાહ્મણ માનીને આદર આપે છે. હા, તને કાંઈ સાચો સાધુ માનીને બધું આપે છે એવું નથી, ભગવા પહેરા છે એટલે પગે લાગે છે, આમ તેમ બીજું ત્રીજું, એટલે તમારે એમ માની લેવું ન જોઈએ કે મારામાં બધા બ્રાહ્મણના ગુણો આવી ગયા છે ને બધા સંતના ગુણો આવી ગયા છે, ભૂલ અહીં થઈ જાય છે. આ એક કારણ, ગુણો ન હોવા છતાં પોતામાં મનાઈ જાય છે એટલે પછી રિયલ ગુણો કેળવતા નથી. કારણ નંબર ટુ, ગુણે કરીને નહીં પરંતુ જન્મે કરીને જ પોતાને શ્રેષ્ઠ માનીને બેહી ગયા, આ બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે એ શું ગુણો કેળવશે? માની જ લીધા, જન્મમાં અમે બ્રાહ્મણમાં એટલે અમે બ્રાહ્મણ, આવું માની લીધું. એટલે ભાઈ બ્રાહ્મણને ઘરે જન્મમાંથી બ્રાહ્મણ નથી થવાતું, બ્રાહ્મણત્વના ગુણો કેળવવાથી બ્રાહ્મણ થવાય છે, આ વાત યાદ રાખવી જોઈએ. ભગવા કપડાં પહેરી લેવાથી સાધુ નથી થઈ જવાતું, સાધુતાના ગુણ કેળવવાથી સાધુ થવાય છે. આમ આ એક્ઝામ્પલ માટે કહું છું. નંબર ત્રણ, વર્ણના અભિમાનમાં પોતાની પાત્રતા રૂપ ગુણો કેળવવાનું ભૂલી ગયા. લ્યો, વર્ણ અભિમાન આવી ગયું, અમે શ્રેષ્ઠ છીએ ને બીજા હલકા છે, અમે ઊંચા ને તમે નીચા, આવા અભિમાનમાં ને અભિમાનમાં હવે પાત્રતા રૂપ ગુણો કેળવવાનું તો હાવ સાઈડમાં રહી ગયું. સાહેબ, આ હોળી થઈ, દિવાળી કરવાની હતી. નંબર ચાર, આધુનિક સમયની ચમકદમકમાં પોતાની સાત્વિકતા જાળવી શકાતી નથી, તેથી સાત્વિકતાને કારણે જ ઉપલબ્ધ એવા જે ગુણો બ્રાહ્મણો કેળવી શકતા નથી. આવા ગુણો કેળવવા માટે સાત્વિકતા જોઈએ, એવો માહોલ જોઈએ. પણ આ જ યુગ બદલાણો, આધુનિક ચમક દમક જ્યાં હોય ત્યાં ઉછળી પડી, એને કારણે સાત્વિકતા જ ગુજરી જવા પામી. હવે એનાથી જ પમાય એવા આ બધા ગુણો કેવી રીતે પામવા, માટે આ બધું બ્રાહ્મણો કેળવી મેળવી શક્યા નથી એવું બધું દેખાય છે. ભાઈ, આગિના બ્રાહ્મણો નથી પાળી શકતા એના મેં આવા હેતો કયા. હવે જો કોઈ બ્રાહ્મણ અને આ બધા ગુણોથી યુક્ત થવું જ હોય, કહેતા શ્રીજી મહારાજે જે એમને આજ્ઞા કરી છે એ પ્રમાણે એને આ બધા ગુણો યુક્ત થવું હોય તો શું કરવું જોઈએ? તો જુઓ, પ્રથમ પોતાના વર્ણનું અભિમાન એને છોડવું જોઈએ, અને હું બ્રાહ્મણ છું એવું એને ગૌરવ ધારણ કરવું જોઈએ, અને એ બાબતનો એને ખ્યાલ રાખવો જોઈએ કે હું બ્રાહ્મણ છું, મારાથી બીડી ન પીવાય, તમાકુ ન ખવાય, એમ રાખવું જોઈએ. બાકી હું બ્રાહ્મણ છું, મારે કોઈની આગળ નિર્માની ન રહેવાય, આવું નહીં યાર. અમે બ્રાહ્મણ છીએ, અમે પાછળ ન બેસીએ, એવું નહીં, એ તો અભિમાન કહેવાય. હું બ્રાહ્મણ છું, મારાથી ક્રોધ થાય જ નહીં, આને ગૌરવ કહેવાય. જો આ આજ્ઞા પાળવી હોય તો બ્રાહ્મણે પોતાનું ગૌરવ યાદ કરવું પડશે, બ્રાહ્મણપણાનું, તો જરૂર આજ્ઞા પડશે. બીજું, એમણે શાસ્ત્રાભ્યાસ વધારવો પડશે, અને શાસ્ત્રમાં આવતા બ્રાહ્મણના ગુણો સાથે પોતાનું જીવન સરખાવતા રહેવું પડશે. ભગવાનની વાતને માનવી પડશે, ભગવાનને અને ભગવાનની આજ્ઞાને મહત્વ આપવું પડશે. આવા ગુણો મારે કેળવવા જ છે એમ એને શ્રદ્ધાવાન થવું પડશે તો જરૂર ભગવાનની આ આજ્ઞા પડશે પડશે ને પડશે. સમદમ તુષ્ટિ સન ક્ષમા ગુણ ઇન જૂત રહે દ્વિજ સોય, શૌર્ય ધૈર્ય ગુણ જૂત રહે મમ જન ક્ષત્રિ સોય. તો આટલી વાત બ્રાહ્મણ વિશે કરી. હવે બીજી આજ્ઞા જે ક્ષત્રિયો અને ભગવાને કરી છે કે શૌર્ય ધૈર્ય આદિ ગુણો પેતૈશ્ચ બાહુજૈહિ, અર્થાત જે ક્ષત્રિય વર્ણ હોય એમણે સુરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું, અર્થાત એવા ગુણો એમણે કેળવવા મેળવવા. આ બીજી આજ્ઞા હવે ક્ષત્રિયો માટેની છે, એમાં હું ઉતરું છું. તમે બધા સાવધાન છો ને તો વાંધો નહીં. પેલી સતાનંદ સ્વામીએ જે ટૂંકમાં કંઈક વ્યાખ્યા કરી છે એ બોલું છું. તથા બાહુજૈહિ વૈરાજ પુરુષ બાહુત્પન્નૈહિ ક્ષત્રિયૈહિ ઇત્ય. બાહુજય એટલે કે વૈરાજ પુરુષના બાહુમાંથી ઉત્પન્ન થયા એટલે એને બાહુ જ કહેવાય, એટલે ક્ષત્રિયો. શૌર્યમ ધૈર્યમ આદિ ગુણૈહિ યુક્તૈહિ ભાવ્યમ, તેમણે આવા ગુણો એ યુક્ત થવું. રણોત્સાહ, હવે તમે કહેશો શૌર્ય એટલે શું? રણોત્સાહ ને શૌર્ય કહે છે. રણમાં જયારે યુદ્ધ કરવાનું હોય ત્યારે પીછે હટ કરે નહીં ને ઉછળી પડે, યુદ્ધ કરવાનો જેને ઉત્સાહ હોય એને સુરવીર કહેવાય. ધૈર્યમ કિમ સહિષ્ણુત્વમ, ખૂબ સહન શક્તિ જેનામાં હોય એને ધૈર્ય કહેવાય. જોયું તમે, આમ હામ હામી કોન્ટ્રાસ્ટ ગુણ છે, સુરવીરતા અને સહિષ્ણુતા સાલા મેળ પડે. જેનામ સહન શક્તિ ન હોય એ સુરવીરથી ઉલ્લો હોય, અને જેનામ સહન શક્તિ હોય એ તો હા આપણને ફોસી લાગે. ના, એવું નથી. ધીરજ ધારી ધારે એ જ ખરો સુરવીર ટાણે થઈ શકે છે. માટે શૌર્ય ધૈર્ય વગેરે ગુણોથી યુક્ત થવું, વગેરે શબ્દથી ઔદાર્ય આદિ ગુણોને ગ્રહણ કરવા, ક્ષત્રિય ઉદાર રહેવું. તેજો બલમ ધૃતિ શૌર્યમ તિતિક્ષૌદાર્ય મુદ્યમમ સ્થૈર્યમ બ્રહ્મણ્યતૈશ્વર્યમ ક્ષત્ર પ્રકૃત્યસ્ત્વીમા. ભાગવતજીમાં લખ્યું છે એકાદશ સ્કંદમાં, તેજ બળ ધીરજ શૂરતા ક્ષમા ઉદારતા ઉદ્યોગશીલતા સ્થિરતા બ્રાહ્મણ ભક્તિ અને ઐશ્વર્ય આટલા ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે. આ ગુણો કેળવવા એમને આવ હેલા પડે છે, એને કેળવવા જોઈએ, લક્ષ્ય રાખીને કેળવવા જોઈએ. દુર્લક્ષ સેવે તો આ ગુણો એમને પણ પ્રાપ્ત થતા નથી, અને હમાય મહેનત કરે તો ગમે તેને પ્રાપ્ત થઈ શકે છે, બીજાને પણ. ક્ષત્રિયોને વંશ પરંપરામાં આ ગુણો પ્રાપ્ત થાય છે તે ટકાવી રાખવા જોઈએ. આ ગુણોને ટકાવી રાખવા એમાં જ ક્ષત્રિયત્વ છે. એમને આવી આજ્ઞા મહારાજે શા માટે કરી? તો ભાઈ, આ ગુણો કેળવવાથી તેઓ સમાજના રક્ષક બની શકે છે, માટે આજ્ઞા કરી. ખરેખર એ રાજ્ય કરી શકે છે આ ગુણોને લઈને. ક્ષત્રિય વારસાગત ગુણોને કેળવે તો સમાજ તેમને પોતાના રાજા માને, પોતાના નેતા માને, તેથી તેમનું અને સમાજનું સૌનું ભલું થાય. જે ક્ષત્રિયમાં આવા ગુણો ન હોય એને સમાજ પોતાનો આગેવાન રાજા કે સરદાર માનવા તૈયાર થાય નહીં, ઉઠલાવી નાખે. ત્યારે નહીં પ્રજાનું ભલું, નહીં એ ખુદ વ્યક્તિનું ભલું. માટે ભગવાને આજ્ઞા કરી. હવે આ આજ્ઞા જો પાળે ક્ષત્રિય લોકો તો એમને શું લાભ થાય? પહેલું એ કે ચોરી વ્યભિચાર વગેરેના દુઃખોથી આવા ગુણવાન ક્ષત્રિય સમાજનું રક્ષણ કરે છે, એટલે સમાજનું ભલું થાય, અને સમાજનું રક્ષણ કરે એટલે એ ક્ષત્રિયનું પણ ખૂબ ભલું થાય. આ ફાયદો. નંબર ટુ, સમાજ સુરક્ષિત રહેતા દરેક વ્યક્તિ પોતાના કાર્યો સારી રીતે કરી સમાજની સુખાકારી વધારી શકે છે. નંબર ત્રણ, વિપત્તિના સમયમાં ગુણવાન ક્ષત્રિયો સમાજનો સહારો બની શકે છે. નંબર ચાર, સુરવીરતા આદિ ક્ષત્રિયના ગુણે યુક્ત ક્ષત્રિય સમાજને માટે બલિદાન આપીને પણ પોતાના કુળનું નામ ઉજ્જવળ કરે છે. નંબર પાંચ, ગાયો બ્રાહ્મણો સાધુઓ યા સન નારીઓનું રક્ષણ કરવાનું આ ક્ષત્રિયો મોટું કામ કરી શકે છે, અને એનાથી ક્ષત્રિયો કલ્યાણને પામે છે, માટે ભગવાને એમને આવી આજ્ઞા કરી છે કે તમારે આવા ગુણોએ યુક્ત થવું, એમના કલ્યાણ માટે એમને આજ્ઞા કરી. મારા ભક્તો, શિવાજી એવા હતા, મહારાણા પ્રતાપ એવા હતા, આ બધા ગુણોએ યુક્ત. કર્ણ એવો ઉદાર હતો, યાચકને પોતાના પ્રાણ સમા કવચ અને કુંડળ એને આપી દીધા હતા. ક્ષત્રિય ઉદાર થવું એ દેખાય છે. રંતિદેવ રાજા એવા હતા, પોતાની પ્રજાનું બાળકની જેમ રક્ષણ કરતા પોષણ કર્યું. પાંડવો એવા હતા, હમણાં ગણીએ તો ભાવનગર નરેશ ગોહિલવાડનો ધણી કૃષ્ણકુમાર સિંહજી એવા હતા. અરે વડોદરાના ત્રીજા સિયાજીરાવ ગાયકવાડ એ પણ બહુ મહાન થયા. ગોંડલના ભગવત સિંહજી, જેણે ભગવત ગૌમંડલ મોટો ગુજરાતી શબ્દકોશ તૈયાર કર્યો. જેતપુરના એભલવાળા, એના દીકરા ચાંપરાજવાળા, આ બધાએ ખૂબ સારા ક્ષત્રિય ગુણોથી યુક્ત બધા રાજાઓ નેતાઓ થયા. આવો જેને ફાયદો જોતો હોય એણે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં જે ક્ષત્રિયોને આજ્ઞા કરી છે તે એણે પાળવી જોઈએ ક્ષત્રિયોએ. હવે આ ક્ષત્રિયો જો આવી આજ્ઞા ન પાળે તો એમને નુકસાની શું થાય ભાઈ? તો જો ક્ષત્રિયો આવી આજ્ઞા ન પાળે તો તેને વર્ણને અનુરૂપ ગુણો એનામાં ન હોવાથી સમાજનો તે રક્ષક બની શકતો નથી, ઉલટાનો ભક્ષક બની જાય છે. તેથી સમાજને અને ખુદને બહુ મોટું નુકસાન થાય છે. બીજું, સમાજમાં તેની કોઈ આબરૂ રહેતી નથી, લોકો એનાથી ડરીને દૂર રહેશે. આ નુકસાન છે. ત્રીજું, સમાજમાં લૂંટફાટ ગુંડાગીરી વગેરે અનિષ્ટો વધી જાય છે. માટે ક્ષત્રિય આવા ગુણ કેળવવા જોઈએ. જો ને એવા ગુણ વગરના ઘણા ક્ષત્રિયો થયા તેને લઈને બહુ સમાજમાં નુકસાનીઓ થઈ છે. ધનાનંદ થયો, પાટલીપુત્રનો રાજા, રાજા વેન ભાગવતમાં નું આખ્યાન છે, સહસ્ત્ર અર્જુન, દુર્યોધન, આ બધા એવા થયા. કંસ આમ હતા બધા ક્ષત્રિયો, પણ એમણે આવા કોઈ ગુણો કેળવા નહીં અને નરી દાંડાઈ કરીને દુઃખ પાયમાન બધાને દુઃખી કર્યા. આ બધું નુકસાન જ છે ભાઈ. આઝાદી પહેલા રાજાશાહી દરમિયાન અમુક ગામના ગામધણી ક્ષત્રિયોમાં એના કુળને અનુરૂપ ગુણો ન હોવાથી બહેનો દીકરીઓનું રક્ષણ કરવાને બદલે ગમે તેના પર અત્યાચાર આચરતા હતા. એને લઈને બહુ જ સમાજ દુઃખી હતો અને ખુદ પણ બહુ દુઃખી થયા. ક્ષત્રિય ધર્મ ત્યાગવાથી પોતે અને સમાજ બધા દુઃખી થયા હતા. માટે ભગવાને આ આજ્ઞા કરી છે. મારા ભક્તો, તો પછી આ ક્ષત્રિયો આવી આજ્ઞા નથી પાળી શકતા એનું કારણ શું? તો જુઓ ભાઈ, એના ચાર પાંચ કારણ છે. એક તો એને અભિમાન બહુ નડે, પહેલું કારણ. સત્તાનું અભિમાન, કુળનું અભિમાન, હવે જેને અભિમાન ચડી ગયું હોય ને એને કોઈની આજ્ઞાની તમા રહેતી નથી. એ આજ્ઞાની બાયરા જ વ્યા જાય અભિમાનમાં, અભિમાનમાં. એટલે સત્તાનું અભિમાન, ક્યારેક ક્યારેક કુળનું અભિમાન ચડી ગયું હોય એને લઈને ભગવાનની આજ્ઞા એને ધ્યાનમાં રહેતી નથી. આ મોટી નુકસાની. નંબર ટુ, સંપત્તિને કારણે એસા આરામ જીવન થઈ જાય, પછી વ્યસનોમાં ભેળાઈ જાય. અને પછી સંપત્તિ હોય, વ્યસનો હોય, એટલે વ્યભિચાર ત્યાં આવે આવે ને આવે. અને વ્યભિચાર જ્યાં ગરી ગયો ત્યાં નરી વિલાસિતા આવે. અને આવું બધું જે ક્ષત્રિયોના સમાજમાં ઘૂસી જાય ત્યાં પછી આ પરમેશ્વરની જે આજ્ઞા છે, ક્ષત્રિયોએ આવા ગુણવાન થવું એ કશું એને જ પડે નહીં. પછી ત્રણ નંબરે, આ આજ્ઞા ક્ષત્રિયો નથી પાળી શકતા એનું કારણ, કુસંગીનો સંગ એમને બહુ નડે છે. અને આ બધા કુસંગીઓ કાંઈ બારીગામ નથી હોતા, એને અડખે પડખે એના સગા સંબંધીઓ જ હોય છે. એટલે એ ક્ષત્રિયો ભગવાનની આજ્ઞા પાળી શકતા નથી. ચોથે નંબરે, એની સાથે રહેનારા સ્વાર્થી માણસો બહુ હોય છે, મતલબીઓ, ભાટાઈ કરનારા માણસોનું. અને આવા બધાને નહીં ઓળખવાનું આ ક્ષત્રિયોમાં જે હોય છે એને લઈને આજ્ઞા પડતી નથી. વાલા ભક્તો, એક વાતને ધ્યાનમાં લ્યો, જે માણસ સુરવીર હોય, મોટો હોય, આગેવાન હોય, રાજા હોય, એની પડખે લાભ લેનારા લુચ્ચાઓ બહુ આવી જાય. વિવિધ વિવેકથી ભાટાઈ કરીને, ભોળવીને, ખોચરી જ ખાય આવા લુખાઓને, લુચ્ચાઓને, સ્વાર્થીઓને, ખુશામતિયાઓને જો ન ઓળખી રાખે તો એ રાજા, એ નેતા, એ આગેવાન, એ ગુરુદેવ, એ ધર્માચાર્ય જરૂર ખાડામાં પડે. બોલે આ પાડે છે ને પોતાના સ્વાર્થે. માટે આ બધા જે ઉચ્ચ પદવી ઉપર બેઠેલા મોટા માણસો એ આવા ભાટાઈઓ વાળાને એટલે ખુશામતિયાઓને લુચાઓને સ્વાર્થીઓને ચોખે ચોખ્ખા ઓળખવા જોઈએ, જરાય ગાફલાઈ રાખવી જોઈએ નહીં, એને વિવિધ કસોટીએથી કળી લેવા જોઈએ. હાવ જાવા ન દેવાય એને. બહુ મહિમા ગાતા હોય ને બહુ વાલા લાગતા હોય ને બહુ આમથી આમ ડાયા થતા હોય એને ક્યારેક એવી આજ્ઞા કરવી કે એવો ઘૂંચળે ચડે, ખબર પડી જાય ખોટો હતો હારો, અમથે અમ તો મહિમા દેખાડતો બાકી માલિકોર કાંઈ નહોતું. એને ઓળખી લેવા જોઈએ. આ છેતરી જાયશ, મુશ્કેલી થાયશ મોટી. આવા માણસોને જે નથી ઓળખતા તે ભગવાનની આજ્ઞાને નથી પાળી શકતા. જો આ ક્ષત્રિયોને આજ્ઞા પાળવી હોય તેને ઉપાય છે ચાર પાંચ બતાવી દઉં. પહેલો ઉપાય, પોતાના પૂર્વજોના શ્રેષ્ઠ પરાક્રમોને વિચારીને એનું ગૌરવ જાળવવું કે અમારા પૂર્વજો કેવા હતા. એમ ગાયો બ્રાહ્મણ માટે એણે પ્રાણ દીધા હતા. કોઈ દિવસ બહેનો દીકરોની હામું આંખ ઉઠાવીને જોયું નહોતું. જો જોવાઈ જાય તો આંખમાં મરસું ભરતા અમારા વડવાઓ, એ કુળમાં અમે જન્મા છીએ. આવું ગૌરવ જો રાખે ને તો આ આજ્ઞા પાળવામાં એને ઘણું પોષણ મળે. નંબર બે, પોતાના અભિમાનમાં ન રહેતા સમાજ પ્રત્યેની પોતાની ફરજોને અદા કરવાનો વિચાર મજબૂત બનાવે કે અમારે સમાજનું રક્ષણ કરવું પોષણ કરવું એ જ અમારી ફરજ છે. સમાજને માટે અમારે ખપી જવું એ જ અમારું સાચું સુરાતાન કે ક્ષત્રિયત્વ છે. આવી વાત જો એ સમજે તો જરૂર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા જે એમને છે તે એ પાળી શકે. નંબર ત્રણ, ભલે પોતે સુરવીર હોય ડાયા હોય સુખી હોય કે રાજા હોય પણ ભગવાનથી એને ડરવું જોઈએ. જો ભગવાનથી ડરે તો ભગવાનની આજ્ઞા પડે. કોઈ માણસથી ન ડરે એનો અર્થ એ થઈ જાય છે કે એ ભગવાનથી એ ન ડરે, પછી ભગવાનની આજ્ઞા શું પાડે ભાઈ. હવે નંબર ચાર, જો એને આ આજ્ઞાઓ પાળવી હોય તો સંગ હારો રાખવો, કુસંગ ક્યારેય કરવો નહીં. વ્યસની વ્યભિચારી વિલાસી લુચ્ચા લુખાઓ ગુંડાઓની સાથે ક્યારેય પોતે ભળવું નહીં ક્ષત્રિયોએ, અને બને તો સદા સત્સંગી રહેવું, સંતોના યોગમાં રહેવું, તો આ ભગવાનની આજ્ઞા ક્ષત્રિય સમાજ પાળી શકે છે. આવી ભગવાન સ્વામિનારાયણે મજાની વાત કરી. આ રીતે આ શ્લોક આખો પૂરો થયો. ભાવ્યમ ક્ષમદમ ક્ષાંતિ સંતોષાદિ ગુણાન્વિતૈહિ બ્રાહ્મણૈહિ શૌર્ય ધૈર્યાદિ ગુણોપેતૈશ્ચ બાહુજૈહિ. વાલા ભક્તો, હવે 90મો શ્લોક. આ શ્લોકમાં વૈશ્યો તથા શુદ્રોના ધર્મો કયા છે? વૈશ્યશ્ચ કૃષિ વાણિજ્ય કુશિદ મુખ વૃત્તિભિ ભવિતવ્યમ તથા શુદ્રૈહિ દ્વિજ સેવાદિ વૃત્તિભિ. ધ્યાન દો, આ શ્લોકમાં બે આજ્ઞા છે. પહેલી આજ્ઞા, વૈશ્ય વર્ણના જે હોય એમણે કૃષિ કર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું, એ આદિક જે વૃત્તિ કહેવાય, આજીવિકા વૃત્તિ, એવી જે આજીવિકા વૃત્તિ તેમણે યુક્ત થવું. અને જે શુદ્ર લોકો હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી, એ આદિક જે વૃત્તિઓ આજીવિકાઓ એમણે કરીને વર્તવું, જીવવું કમાવવું, આમ બે આજ્ઞા છે. હવે શ્લોકની વ્યાખ્યા સતાનંદ સ્વામી જે કરે છે બતાવું છું. વૈશેહી એટલે તૃતીય વર્ણેહી, ત્રીજો વર્ણ. કૃષિશ્ચ વાણિજ્યમ ચ કુશિદમ ચ તાની મુખ્યાની આદિ વૃત્તય તેહી ભવિતવ્યમ. આ તો મેં કીધું, એ કૃષિ કર્મ વાણિજ્ય વગેરે વ્યાજવટો કરવો. હવે આમાં કૃષિ એટલે શું? તો કે ખેતી, પોતાની શક્તિ પ્રમાણે ખેતી કરવી અને કૃષિ કર્મ કર્યું કહેવાય. વાણિજ્યમ ઇતિ તો કેમ? તો કે લાભાર્થમ અનિષિદ્ધ પદાર્થ ક્રય વિક્રય લક્ષણો વ્યાપાર. જો ભાઈ, પોતાને લાભ માટે જે પદાર્થનો શાસ્ત્રોમાં નિષેધ નથી કર્યો એવા પદાર્થને લેવા વેચવા રૂપ વ્યાપાર કરવો એને વાણિજ્ય કહે છે. બરાબર. કુશિદમ ઇતિ તું કેમ? તો કે ભાઈ, વ્યાજવટું કરવું એને કુશિદ કહેવાય. વૈશ્યોએ વ્યાજવટું કરવું, યથોચિત વ્યાજ માટે ધનનું રોકાણ કરવું, વ્યાજે પૈસા દેવા, વ્યાજે પૈસા લેવા, પણ વ્યાજ બહુ માપે રાખવું. પછી 3-3%, 4-4%, 5-5% એ સડી જાય તો પછી એના કુળ પરંપરામાં બધાને 1% થઈ જાય. પછી છોકરા ગાંડા થાય, ગમેને એક્સિડન્ટ થાય, હુલર થાય, હોન ન થાય નક્કી નહીં ભાઈ. ઝાઝા વ્યાજના લોભિયાઓ બહુ દુઃખી થયા છે મારી નજરે, મેં કેટલાય જોયા છે. તમે બધાને ભાડ્યા જ હોય જ, ન કરવું એવું નથી કીધું, પણ માપમાં રહેવું. હવે સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી છે એ તમારી આગળ ટાંકું છું. આસ્તિક્યમ ચૌદ્યમો નિત્યમ અદંભો બ્રહ્મસેવનમ પોષણમ ચ ત્રિવર્ગસ્ય ભક્તિશ્ચ ગુરુ દેવયોહ કૃષિર ગોરક્ષણ રુચિહિ દાન નિષ્ઠા ચ દક્ષતા સ્વાભાવિકા ગુણા યેતે વૈશ્ય પરિકીર્તિતા. સાંભળો, વૈશ્યના સ્વાભાવિક ગુણો: આસ્તિક બુદ્ધિ, નિત્ય ઉદ્યમશીલ રહેવું, નિષ્કપટ સ્વભાવ, બ્રાહ્મણોની સેવા, ધર્મ અર્થ અને કામ આ 3 વર્ગનું યથાશાસ્ત્ર પોષણ કરવું, પોતાના ગુરુ અને ઈષ્ટદેવ ભગવાનની યથાશાસ્ત્ર સેવા પૂજા કરવી, કૃષિકર્મ કરવું, ગાયોનું રક્ષણ કરવામાં રૂચિ રાખવી, સત્પાત્રોમાં અનેક પ્રકારના દાન આપવા, વેપાર આદિ ક્રિયામાં નિપુણતા કેળવવી, આ 11 ગુણો વૈશ્ય વર્ણના સ્વાભાવિક કહેલા છે. આ ગુણો એનામાં હોવા જોઈએ, માટે એ ગુણો શીખવા, એમાં જ તેમનું વૈશ્યત્વ રહેલું છે સાહેબ. અદભુત વાત. હવે આ આજ્ઞા ભગવાને કરીશું કામ વૈશ્યોને? તો કે ભાઈ જુઓ, સમાજના અન્ય 3 વર્ગના પોષણની જવાબદારી વૈશ્યોની માનવામાં આવી છે, માટે જો આવા ગુણો કેળવે તો સમાજની વ્યવસ્થા જળવાઈ રહે. ક્ષત્રિયો રાજ્ય કરે છે, બધાની રક્ષા કરે છે, વ્યવસ્થા જાળવે છે. ગુંડા ડાકુઓ પોતાની પ્રજાને લૂંટવા આવે તો ક્ષત્રિયો એના હામા થાય છે, માથું દે છે. કોઈ ગાયોનું ધન વાળી જાય તો ક્ષત્રિયો જાનની જોખમે પણ લડીને એ ગાયો બચાવે છે. એટલે ક્ષત્રિયો પોતે કાંઈ હવે વેપાર કે ખેતી કાંઈ કરતા નથી, એટલે વૈશ્યો એમને કર દેવાનો થાય, એમાંથી ક્ષત્રિય સમાજ નભે. ત્યારે બ્રાહ્મણો છે એ બધા વેદ વગેરે વિદ્યાઓ ધારણ કરે છે અને સમાજને ભણાવે છે, માટે બ્રાહ્મણો કાંઈ ખેતીવાડી કે કર્મ કરતા નથી, માટે વૈશ્યોની જે કમાણી છે એમાંથી જ બ્રાહ્મણો પણ ખાય છે. ત્યારે શૂદ્રો છે એ 3 વર્ણની સેવા કરે છે, માટે એ કાંઈ ખેતીવાડી કરતા નથી, માટે એમનું પણ પોષણ વૈશ્યોએ કરવાનું રહ્યું. એટલે વૈશ્ય વર્ગ જે ખેતી વેપાર વ્યાજવટું કરે છે એનાથી જ આ 3 વર્ણનું પોષણ થાય છે, માટે વૈશ્યોની બહુ મોટી જવાબદારી થઈ જાય છે સાહેબ. માટે એમણે આવા ગુણો કેળવવા જ જોઈએ, તો જ એ બધાનું પોષણ કરી શકે ને સમાજની વ્યવસ્થા જળવાઈ રહે. આ હેતુથી ભગવાન સ્વામિનારાયણે અમને આવી આજ્ઞા કરી છે. હવે જો વૈશ્ય લોકો આ આજ્ઞા પાળે તો એને શું ફાયદો થાય? બતાવું છું. સારા ફાયદા થાય છે, પોતે ધન સંપત્તિ વગેરે કમાઈ શકે. આ પહેલો ફાયદો, આ આજ્ઞા ભગવાનની પાળે તો પૈસા બહુ મળે, અને વૈશ્યોને જો પૈસા મળે તો તેનાથી પોતે પણ સુખી રહે અને સમાજને પણ સુખી રાખી શકે. સીધું છે. જો ભાઈ, આપણા સંપ્રદાયની તમને વાત કરું, આપણા સંપ્રદાયમાં આચાર્ય, બ્રહ્મચારી, સાધુ, પાળાઓ, બરાબર, આ કોઈ અમે રળતા નથી. આ ગણાવ્યા એ બધા અમે બધા પરોપજીવી છીએ. રળો છો તમે, અમને તમે આપો છો ને અમે ખાઈએ છીએ. અમને કોઈને રળવાની ભગવાને આજ્ઞા નથી કરી, ધંધો પાણી કરવાની કાંઈ, તમારા ઉપર નભીએ છીએ. એટલે કહ્યું કે તમે લોકો કમાવ તો પોતે સુખી થાવ અને સમાજને પણ સુખી રાખી શકો. આ બહુ મોટી જવાબદારી છે, માટે ભગવાનની આજ્ઞા પાળવી, કમાવવું અને દાન દેવું એમાં બધાનું ભલું છે. અન્ય 3 વર્ણોનું વ્યવસ્થિત પોષણ થતા, ખ્યાલ આવ્યો, તેઓ પોતાની ફરજો યોગ્ય રીતે બજાવી શકે, તેથી સુંદર સમાજ વ્યવસ્થા જળવાયેલી રહે છે. માટે વૈશ્યોએ આ આજ્ઞા, આ ગુણો બરાબર ધ્યાનમાં લેવા. જુઓ ભાઈ, વીર ભામાશા હલ્દીઘાટના યુદ્ધમાં રાણા પ્રતાપ ખુવાર થયા ત્યારે વીર ભામાશાહે પુષ્કળ ધન આપીને એને ઉભા કર્યા. લડાઈ થઈને પછી જીત થઈ. આ વૈશ્યનું કામ છે. ભલા ભક્તો, જો આ આજ્ઞા ન પાળે વૈશ્ય લોકો તો એને બહુ મોટું નુકસાન થાય. શું નુકસાન થાય? સમાજમાં મંદી વગેરેની પરિસ્થિતિ સર્જાઈ જાય, સમાજ પોષણ અટકી પડે, લોકો ભૂખની પીડા અનુભવે અને સમાજ આખો દુઃખી થાય, સમાજ વ્યવસ્થા વિખરાઈ જાય, સારા સમાજનો નાશ થઈ જાય. માટે ભગવાનની આજ્ઞા બધા વૈશ્યોએ પાળવી અને વૈશ્યોને યોગ્ય ગુણો વૈશ્યોએ અવશ્ય કેળવવા. ન કેળવે તો બહુ તકલીફ થાય. પહેલાના સમયમાં અમુક શાહુકાર લોકો ખેડૂતોને વાવણી માટેના દાણા ખરીદવા વ્યાજે પૈસા આપતા અને સાચા ખોટા આંકડાઓ લખીને તેમને આજીવન દેવામાંથી બહાર નીકળવા દેતા જ નહીં. એવી રીતે એમનું શોષણ બહુ કરતા. એને લઈને બહુ મોટા ડખા થયેલા છે. માટે આવું બધું વૈશ્યોએ કરવું નહીં. બહુ પ્રામાણિક રહેવું. અને જે લોકો આ આજ્ઞા નથી પાળતા એનામાં આટલી બધી હશે, એક તો એને અજ્ઞાન છે. આજ્ઞા પાળવાની એને કોઈ ભાન જ નથી કે આમાં કેટલા ફાયદા થાય. ક્યાંક આળસને લઈને આજ્ઞા નથી પાળતી. કાંઈક પ્રમાદ છે, પ્રમાદ નામનો દોષ. કરવાનું હોય જે ટાણે તે ટાણે તે કરે ને બીજું કરીને બેઠો હોય એટલે એનાથી આજ્ઞા ન પડે. પછી યોગ્ય આવડતનો અભાવ એટલે આજ્ઞા ન પાડીએ. કે સારા સંઘનો અભાવ, સારો એને સંગ નથી માટે આજ્ઞા લોપાય છે. અમારે આ આજ્ઞા પાળવી હોય તો એના ઉપાય શું? ઉપાય છે ને ઢગલે મટે છે. બોલો કેટલા જોઈશ? અડધો ડઝન આપી દો. આ આજ્ઞા પાળવી હોય તો એના માટેના ઉપાયો એ છે, સારા કુલીન સુખી ને આપણાથી આગળ હોય એવા ડાયા માણસોની સાથે સંબંધ રાખવો અને એમાંથી કાયમ થોડું થોડું શીખ્યા કરવું. આ પહેલો ઉપાય. જો આ આજ્ઞા વૈશ્યોએ પાળવી હોય તો, ફરી વાર કહો, સારા કુલીન સુખી ને આપણાથી આગળ હોય ધંધા પાણીમાં વ્યવહારમાં બધે એવા ડાયા માણસોનો સંબંધ રાખવો. બહુ વૈરાગ રાખવો નહીં. સંસારમાં રહેવું, રોટલા રળવા, પાછો વળી વૈરાગ રાખવો. અમારે હાલે, અમે ગમે એવું તોફાન કરીએ તો હાલે, પણ તમે ગ્રહસ્થ છો એટલે અમે ક્યારેક પૈસા ને પૈસા વાળાની હુગ રાખીએ તમારા પાસે એમ ન કરવું. અમારી હારે હારે અમારે હારે ફરવું ખરું, પણ અમુક ગુણ અમારા તમારે ન લેવા. હા, અમે એવું બધું કરતા હોય બોલતા હોય ત્યારે તમારે અહોભાવ રાખીને દર્શન કરવા, બરોબર છે? અમે પંક્તિ કરીને પતર તુમડા જમતા હોય તમારે જોવું ને વાહ વાહ કરવી, પણ ઘરે જઈને પાછું પતર તુમડું લેવું નહીં, એ તમારો ધર્મ નહીં. અમે ધનની ધનવાનની બધાની હરોળી બેઠા બેઠા, પણ તમે તો ગ્રહસ્થ છો, તમારે ધનની જરૂર પડે છે. માટે ધનવાનની જરૂર પડે પડે ને પડે, માટે એવા મોટા હારા માણસો સાથે થોડો સંબંધ રાખવો. અમારી હારે હારે અમારા ગુણ તમારે એ ન શીખવા. ખ્યાલ આવ્યો તમને? અમારા ગુરુ હતા, છેલ્લી ઉંમરે માંદા પડ્યા નડિયાદમાં, ત્યારે અમુક ધનવાન માણસો સ્વામીને પગે લાગવા આવે ને ત્યારે સ્વામી માથે ઓઢી જતા. તમારે ન ઓઢી જવું, તમારે એમ કેવું, આવો આ છોકરાને થોડોક લાઈને સડાવજો, કેમ જે તમે સંસારી છો. ખ્યાલ આવ્યો તમને? બહુ પછી વાહે વાહે ન રખડવું, ભગવાન ભૂલી જવાય, માપમાં. પણ એવાની સાથે સંબંધ રાખીને એમાંથી શીખવું જોઈએ. આપણામાં ધંધાથી જે આગળ હોય તો એ કઈ રીતે ફેક્ટરી ધંધો કમાણી દેશમાં વિદેશમાં ઓફિસમાં વેપારમાં શું કરે છે, હું નહીં આ તે બીજું ત્રીજું એનું જોઈ, એની યારે ભાઈબંધ કરી સંબંધ રાખીને શીખવું જોઈએ. આવું કાંઈ શીખો નહીં અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ક્રિયા કરો તો ભગવાનને હા ઉપાધિ આવે તમારી, કે આ ભગતનું હવે આપણે હાંકવું પડશે ભાઈ, આ તો હાવ બેસી ગયા. માટે આ આજ્ઞા પાળવી હોય તો મેં કહ્યું એમ આ બધું તમારે સંબંધ બાંધીને શીખવું. નંબર ટુ, અડધો ડઝન ઉપાય દેવાના છે આજ્ઞા પાળવાના. નંબર ટુ, સર્વ પ્રકારના અજ્ઞાનનો ત્યાગ કરવો ભાઈ. જેને ધન રળવું હોય, સંસારમાં સુખી થવું હોય, એને અજ્ઞાન રખાય નહીં, સમજ્યા? બોલો, સુરેશ કહેતો હતો એમ, વાંચવાની ટેવ પાડો. હું બધી હારી હારી પુસ્તિકાઓ આવે છે, એમાં કેટલી ભાતનું શીખવાડવામાં આવે છે, અત્યારે ક્યાંય બાકી જ નથી. વિવિધ જ્ઞાન પુસ્તિકાના રૂપમાં અત્યારે મળે છે, વાંચ્યા કરવું, શીખ્યા કરવું. નંબર 3, આળસ છોડવી. નંબર 4, પ્રમાદ તજવો. રળવાન ટાણે રળવું હોય ન રહેવું. વહેલા ઉઠીને કામે જવું જ પડે. વૈશ્યના દીકરા 8 વાગે ઉઠે, 9 વાગે ઉઠે, આળા મળે ને પછી પાછા નાઈન પછી કામે જાય તો એ હું સોળીને ખાય. અંજવાળું થયા પહેલા ધંધે સડી જવું પડે સંસારીઓએ, એને કહેવાય પ્રમાદ તીજો. 5મું, શ્રમનું મહત્વ સમજવું. શ્રમ બહુ ઉપયોગી ચીજ છે, શ્રમી થવું. મહેનતનું મહત્વ સમજો. મહેનત જીવનમાં બહુ સુખી કરે છે માણસને, માટે મહેનતું થાવ. મહેનતું આળસે કરીને કટાઈ જવું એના કરતા મહેનત કરીને ઘસાઈ જવું સારું. ચમકીએ આપણે, ઘસાઈએ ચમકે, અને કટાઈને એની લાઈટ વહી જાય સાહેબ. આળસ માણસને કાટ ચડાવે છે અને મહેનત માણસનો કાટ ઉખાડી નાખે છે. સમજ્યા? નવરો નખો દવાળે અને ધંધે ચડી ગયેલો આખા દેશને સુખી કરે. કેમ યુવાનો, મારી વાત તમને ગમી? હવે આ 6ઠો, અડધો ડઝન ઉપાય કીધા હતા ને, એમાં 6ઠો ઉપાય, પોતાની ફરજનો વિચાર રાખવો કે આ મારી ફરજ છે. ફરજ ભ્રષ્ટ થવું નહીં, ફરજ અદા કરો, એમાં આપણી શોભા છે, એ જ આપણી માનવતા છે. તો આ અડધો ડઝન ઉપાય કીધા, આ આજ્ઞા પાળવાના. વૈશ્યએ વૈશ્યના ગુણયુક્ત થવું એ આજ્ઞાના. હો ભાઈ, ખેતી વણજ વ્યાજ ગૌ સેવા, વૈશ્ય વૃત્તિ જાન હું તત ખેવા, દ્વિજ સેવાદિક વૃત્તિ જોઉં, શુદ્ર રખવું સો તત્પર હોવું. મુક્તાનંદ સ્વામીની આ શિક્ષાપત્રી ભાષા વાંચી લીધી. હવે વાલા ભક્તો, બીજી આજ્ઞા આ શ્લોકની, 90મા શ્લોકની બીજી આજ્ઞા, ભવિતવ્યમ તથા શુદ્રૈહી દ્વિજ સેવાદિ વૃત્તિભિહી. હવે આમાં જરા આપણે ઊંડા ઉતરવાનું છે, થોડુંક મોટું ને લાંબું છે. કેમ કરીશું? આખી ગાડું કેમ? શું વિદ્વાનો કહેશું? ધોઈન ઘડીક બોલશું, ઉભા થઈને બોલશું. આ સંતો કે પોતપોતાની જગ્યાએ ઉભા થઈ જાઓ બધા. લે હાલો બોલી તારે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.
Amen. સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી નર નારાયણ દેવની જય.
વાલા ભક્તો, ભવિતવ્યમ તથા શુદ્રૈહી દ્વિજ સેવાદિ વૃત્તિભિ. જે શુદ્રવર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી, એ આદિક જે વૃત્તિઓ આજીવિકાઓ તેણે કરીને એમણે જીવન ચલાવવું વર્તવું. આજ્ઞાની વ્યાખ્યા જોઈ લઈએ. સત્તાનંદ સ્વામી કહે છે, શુદ્રૈહી તુરીય વર્ણૈહી એટલે કે ચોથો વર્ણ, દ્વિજા નામ એટલે કે બ્રાહ્મણાદિનામ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યા નામ સેવા શુશ્રુષા આદિ વૃત્તય તે ભવિતવ્ય. બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરવી, શુશ્રુષા કરવી, તેને કરીને આ શુદ્ર લોકોએ આજીવિકા ચલાવવી, આમ ભગવાને આજ્ઞા કરી. મહાભારતના આનુશાસનિક પર્વમાં કહ્યું છે, દ્વિજ શુશ્રુષયા શુદ્ર પરમ શ્રેયોધિ ગચ્છતિ. દ્વિજાતિઓની સેવાથી શુદ્રો પરમ કલ્યાણને પામે છે ભગવાન વ્યાસ. આદિ શબ્દાત માતૃ પિતૃ શુશ્રુષાદિ ગ્રહણમ ચકારાત અહિંસાદિ ધર્મયુક્તૈહી ભાવ્યમ ઇતિ જ્ઞેયમ. સતાનંદ સ્વામી એવું કહ્યું કે ભાઈ, શ્લોકની અંદર આદિ શબ્દ છે, દ્વિજ સેવાદિ સેવાદિ સેવા વગેરે એમ કીધું છે, તો આદિમાં શું લેવું? તો સ્વામી બતાવે છે કે માતા પિતા વગેરેને લઈ લેવા, એમની પણ સેવા વગેરે કરવું શુદ્રોએ. હવે શ્લોકમાં ચ આવે છે, તો ચકારાત અહિંસાદિ ધર્મયુક્ત હિ ભાવ્ય. અહિંસા વગેરે ધર્મથી યુક્ત થવું બધા યાતો સત્સંગી જીવનમાં ભગવાને એવું કહ્યું કે બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો ગાયો તેમજ શ્રીકૃષ્ણાદિ દેવ મંદિરોની નિષ્કપટ ભાવે સેવા કરવી. આ સેવા કરવાથી પ્રાપ્ત થતા અન્ન ધનાદિકથી સંતોષ પામવું આ છ શુદ્રોના સ્વાભાવિક ગુણરૂપ ધર્મો છે. એમના સ્વાભાવિક. હવે આવી આજ્ઞા શુદ્રોને ભગવાને શું કામ કરી, શું હેતુ? તો બતાવે છે કે પ્રથમના ત્રણેય વર્ણો ત્યારે જ પોતાના કાર્યો યોગ્ય રીતે કરી શકે છે જ્યારે તેને આવશ્યક સેવા ચાકરી મદદ કરનાર કોઈ યોગ્ય માણસ હોય. માણસ હોવા જોઈએ, ક્ષત્રિયોને વૈશ્યોને બ્રાહ્મણોને મદદ કરનાર કોક હોવા જોઈએ. જો શુદ્રો પોતાના ઉપરોક્ત ગુણોથી યુક્ત હોય તો સુંદર સેવા મદદ કરી શકે અને અદ્ભુત એક યોગ્ય સમાજ રચના થઈ શકે, જળવાઈ રહે વગેરે ફાયદાઓ છે જનહિતર્થે. માટે ભગવાને આ આજ્ઞા શુદ્રોને કરી છે. શુદ્રો જો આ આજ્ઞા પાળે તો એમને આવા લાભ થાય છે. એક તો સેવા કરવાથી પોતાને જરૂરી ધન ધાન્ય માન વગેરે બધું મળી રહે અને એનાથી જ પોતાનું સરસ ગુજરાન ચાલે, સો તે સુખી થાય, પરિવાર પણ બહુ સુખી થાય. બીજું કે શુદ્રો જો ભગવાનની કરેલી આ આજ્ઞા પાળે, ત્રણ વર્ણની ખૂબ સેવા કરે તો સ્વચ્છતા જળવાઈ રહે આખા સમાજમાં અને તેથી સમાજ તંદુરસ્ત બને. અદ્ભુત વાત છે. ખરેખર અજોડ અદ્ભુત સમાજ વ્યવસ્થા ભારતીય છે આપણા દેશની. આપણા દેશ જેવી અદ્ભુત સુંદર સમાજ વ્યવસ્થા બીજે ભાગ્ય હશે. જો શુદ્રો આ આજ્ઞા ન પાળે તો એમને બહુ મોટું નુકસાન થાય છે. શું? પહેલા પ્રથમ તો એમને પોતાને ગરીબાઈના દુઃખો સતત અનુભવવા પડે, એ લોકો ગરીબ જ રહે, પોતે તથા પોતાનો પરિવાર પૂરતું પોષણ ન પામે. બીજું નુકસાન એ થાય કે પોતાની જરૂરિયાતો પૂરી જ્યારે ન થાય ત્યારે પોતે ગેરમાર્ગે દોરાઈ જાય. જરૂરિયાતો પૂરી ન થાય એટલે પછી એ માણસ બગડે, એથી સમાજમાં અરાજકતા, ચોરી વગેરે કિસ્સાઓ વધતા જાય. પછી એ ચોરીએ ચડે, લૂંટમાં નીકળે, કાંઈ નું કાંઈ કરે, માટે બધી અવ્યવસ્થા ઊભી થાય. માટે આ આજ્ઞા શુદ્ર લોકોએ પાળવી. એ લોકો આ આજ્ઞા પાળી નથી શકતા એનું કારણ શું? તો કે એનું કારણ એક જ છે, સેવાદી કાર્યો નિમ્ન કક્ષાના ગણી એની ઉપેક્ષા કરાય છે. અમે આવું હલકું કામ ન કરીએ એટલે પછી આગીને ક્યાંથી પડે. બીજું એક કારણ એ છે કે પછી છે ને મફતનું મેળવવાની દુર્વૃત્તિ પેદા થઈ જાય છે. પછી સેવા કરવી નહીં, મફતનું લીધા કરવા. આવો એક છે ને આળસ કો કે દુષ્ટ ભાવ કો, એ ઘૂસી જાય છે, પછી આજ્ઞા પાળી નથી શકતા. હા હા, આજ્ઞા પાળવી હોય તેનો ઉપાય ઉપાય છે એક, કોઈ પણ કાર્ય નાનું નથી. આ મગજમાં ફિટ કરો, બધા જ કાર્ય પોતપોતાની જગ્યાએ જરૂરિયાત પ્રમાણે શ્રેષ્ઠ જ છે. એક વાત અમથી એ તમને મને ગળે ઉતરે એવી છે, બધાની કિંમત એની જરૂરિયાત ઉપર જ હોય છે. માર્કેટમાં બહુ રીંગણા પાક્યા હોય ને, બહુ જરૂર ન હોય તેનો ભાવ ઘટી જાય છે, અને જરૂર પડે ને તો ધૂળ પણ હોનાને ભાવે લેવી પડે છે. માટે કિંમત બધાની એની કેટલી આપણે જરૂર છે એના ઉપર નિર્ભર છે, વસ્તુની, વ્યક્તિની અને કાર્યોની. અમુક કાર્યની કોઈ જરૂર જ ન હોય તો એ કાર્ય આપણી દ્રષ્ટિએ અતિ શ્રેષ્ઠ ને મહાન ને બહુ સારું ગણાતું હોય, પણ હાવ નકામું પુરવાર થાય. અમુક વસ્તુ હોનાની હોય પણ જો એની કાંઈ ઉપયોગીતા ન હોય, કોઈ નહીં એની જરૂર જ ન હોય તો એ ધોળ સમાન ગણાય. જ્યારે અમુક હાવ કચરો ભૂસો જ હોય પણ જો એની જરૂર પડે તો એ હોના જેટલો અગત્યનો ગણાય. ખ્યાલ આવ્યો તમને? અને જે ટાણે જેની જરૂર હોય તે ટાણે તેની કિંમત હોય એટલા સમય પૂરતી, પછી એની કિંમત ડાઉન થઈ જાય. આ વાતને દરેક માણસે સમજી રાખવી જોઈએ. આનો અર્થ એ થયો કે મારી તમારી કે કોઈ વસ્તુની કે કોઈ કાર્યની કાંઈ કશી જ કિંમત હોતી નથી, કિંમત માત્ર એની જરૂરિયાતની જ હોય છે. જરૂરિયાત ગઈ તો ગમે એવી એ વસ્તુ કે ગમે એવો વ્યક્તિ હોય, પછી એની કોઈ કિંમત હોતી નથી. લ્યો, પછી ખાટલામાં પડ્યા રે ડોહા. સમજી જ રાખવાનું હોય કે હવે આપણી કિંમત ન હોય, પછી અમથે અમથા કિંમત પોતાની બેઠા બેઠા આંખ્યા કરે, દુખી બહુ થાય. આપણી કોઈને જરૂર ન હોય એવા ટાણે આપણે એમ ન કહેવાય કે આજ ભજીયા કરજો. પછી જે નીરે એ ખાઈ લેવાય, સાનું માનું ભજન કરાય, દાડા બધા વૈયા ગયા, અલે આ જોવાની આવો, ભજીયા ભજીયા ખાવા હોય તો અટાણે ખાઈ લેજો, પછી કજિયા કરતા નહીં છેલ્લે. અને જો તમે તમારા માતા પિતાને ગરમા ગરમ શેરો ભજીયા કરી દેતા હશો અને એ તમારા છોકરા જોતા હશે તો એ એવું સમજશે કે મારા દાદાને મારા બાપા શેરો કરીને મોઢામાં કોળિયા દેતા, એ મેં જોયું છે, માટે મારા બાપાને મારે આવી રીતે સેવવા છે. પણ તમે તમારા બાપા અરે જે વ્યવહાર કર્યો હોય એ તમારા છોકરાને પાકી ખબર જ હોય, એટલે એવો તમારી અરે કરે જ, એ તો નક્કી જ છે ને. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, કૃષિ વણજ વ્યાજાદી જે વૃત્તિ વૈશ્ય સરગ્રહે સાર, શુદ્ર કરે વિપરાદી કી સેવા સભી પ્રકાર. આજ્ઞા પાળવાનો ઉપાય છે, કોઈ પણ કાર્ય નાનું નથી એમ માનો, દરેક કાર્ય તેની જરૂરિયાત પ્રમાણે મહત્વ ધરાવે છે. માટે ખોટી લઘુતા ગ્રંથિથી ન પીડાતા પોતાની ફરજ યોગ્ય રીતે બજાવવી જોઈએ દરેકે. આ વાત સમજી રાખવી. ભાઈઓ, વર્ણ ધર્મ એક સુંદર મજાની સમાજ વ્યવસ્થા છે, એ બિનજરૂરી નથી. ત્રિભુવન વ્યાસ એવું લખે છે કે ચારે વર્ણના ધર્મોમાં એકંદરે સમાજની સુંદર વ્યવસ્થા છે. આર્ય સંસ્કૃતિની, ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા પદ્ધતિ સમાજ બંધારણની દ્રષ્ટિએ સર્વોત્તમ વસ્તુ છે. દાદાની વિચારધારા, આર્ય સંસ્કૃતિની આ અજોડ વ્યવસ્થા છે, સામાન્ય વસ્તુ નથી. એમાં ઊંચ નીચનો ખ્યાલ રાખવામાં આવ્યો નથી, એ તો પછીથી ઘૂસી ગયો. એમાં ઊંચો તું નીચો એવો ખ્યાલ રાખવામાં આવ્યો નથી, પણ ગુણ અને સ્વભાવની યોગ્યતા પ્રમાણે એની વ્યવસ્થિત વહેંચણી છે. આ આ કાર્યોની ગુણ અને સ્વભાવ અનુસાર વહેંચણી છે. એમ વહેંચણી હોવી જ જોઈએ. આવું છે. સમાજમાં ચારે અંગોએ એક બીજા સ્વરૂપમાં પરસ્પર એટલે કે સમગ્ર સમાજની સેવા કરવાની યોજના છે. ચારેય વર્ણોએ એકબીજાની પરસ્પર જરૂરિયાત પૂરી કરવી, એકબીજાના પૂરક થવું, આ જ અતિ ઉત્તમ જીવન જીવવાની શૈલી છે. સમાજની જરૂરિયાત છે આ, મારી તમારી બધાની. ભારતીય સમાજમાં રહેલી આ વર્ણ વ્યવસ્થાની અમુક કહેવાતા બુદ્ધિજીવીઓ ટીકા કરે છે કે આ પદ્ધતિ ઠીક નથી, રોંગ છે. પરંતુ આ વ્યવસ્થા તો બરાબર જ છે, એની સિસ્ટમ બગડી ગઈ. વ્યવસ્થા તો બરાબર છે, પણ વ્યવસ્થાનું પૂરેપૂરું યથાવત રીતે પાલન ન થતા હવે આખી વ્યવસ્થા ખરાબ છે એવું મગજમાં આવ્યું. વ્યવસ્થા ખરાબ નથી, એમાં જે ગડબડ ગોટાળો છે એટલો જ સાફ કરો, બાકી બધું સારું જ છે. સિસ્ટમ બગડી જતા જડતા પેશી ગઈ, પરિણામે આખી વ્યવસ્થા આપણને દુઃખદાયક લાગે છે. ગમે તે સમાજ હોય, ધ્યાન દો, ગમે તે સમાજ હોય, આફ્રિકન સમાજ હોય, અમેરિકન સમાજ હોય, ઓસ્ટ્રેલિયન સમાજ હોય, ઇઝરાયલનો સમાજ હોય, ગમે તે હોય, એમાં જ્ઞાન, રક્ષણ, પોષણ અને પરિચર્યા આ ચાર પ્રવૃત્તિની આવશ્યકતા રહે છે. આ ચારેય વાના દરેક સમાજને જરૂરી હોય છે, ત્યારે જ સમાજ સરખો ચાલે છે. ત્યાં જ્ઞાનની જરૂર હોય છે, રક્ષા કરવાની જરૂર હોય છે, પોષણની જરૂર હોય છે અને પરિચર્યાની પણ જરૂર હોય છે. કોઈ પણ સમાજમાં જો ભાઈ, નાનકડા કુટુંબમાં પણ કુટુંબ એક સમાજ છે. હવે ધ્યાન દેજો, નવા એંગલથી આ વાત રજૂ થઈ રહી છે કે નાનકડો કુટુંબ સમાજ, એમાં પણ જુદી જુદી વ્યક્તિઓ પોતાની સ્વાભાવિક પ્રકૃતિ અનુસાર આ ચારમાંની એક કે એકથી વધુ પ્રવૃત્તિ સંભાળ લે છે. આને લીધે જ કુટુંબમાં પણ સુવ્યવસ્થા જળવાઈ રહે છે. તમે કહેશો કેવી રીતે? તો જો ભાઈ, આપણા કુટુંબમાં કોઈક વ્યક્તિ બ્રાહ્મણ જેવો છે તો એ શું કરે? એ માણસ ધાર્મિક છે, શિક્ષણની રૂચિવાળો છે. આપણી કુટુંબનો વ્યક્તિ હોય તે ભણે, ભણાવે, નિયમ પાળે છે, પળાવે છે, સરળપણે રહે છે અને બધાને એ રીતે રાખે છે. ભલે આપણા કુટુંબનો ભાઈ, દાદો, બા કે દાદી છે એ કંઈ બ્રાહ્મણ નથી, પણ એ બધાને ભણાવે છે, બોલો, ધાર્મિકતા રાખે છે, નિયમ પાળે છે, સરળપણે રહે છે, બધાને એ રીતે રાખે છે, તો આપણા કુટુંબનો એ બ્રાહ્મણ કહેવાય. ભલે બ્રાહ્મણ નથી તો પણ ચાલો. આપણા કુટુંબમાં એક વ્યક્તિ જરા સુરવીર છે, હિંમત વાળો છે, તો એ કુટુંબના હિત માટે ક્યાંક ઝઘડો માથે લઈને કુટુંબની રક્ષા કરે છે. કુટુંબના કોઈ માણસને કોઈ હેરાન કરતા હોય, આ કરાવતા હોય, તો એ હિંમત વાળો તરત જ કે એના મનમાં સમજે હું, થોડો સુરવીર થઈને લડી લે, હમનમો કરી નાખે, એટલે કુટુંબની રક્ષા થાય છે. એ ક્ષત્રિય નથી, છે આપણો ભાઈ જ. પણ જોયું તમે, એમાં ક્ષત્રિયના ગુણો છે, એને લઈને કુટુંબ સુરક્ષિત છે. પછી આપણા જ કુટુંબમાં વૈશ્યના જેવી એક વ્યક્તિ હોય છે, એ વ્યાપારી બુદ્ધિ ધરાવતી હોય છે, તો કુટુંબને માટે વસ્તુઓના ખરીદી વેચાણ વગેરે વૈશ્ય કર્મને એ સંભાળ લે છે અને કુટુંબનું સરસ પોષણ કરે છે, માટે એ વૈશ્ય ગણાનો. અને શુદ્રના જેવો સૌની સેવા કરે એવા સ્વભાવ વાળો પણ આપણા કુટુંબમાં કોઈક ને કોઈક વ્યક્તિ હોય છે. ભાઈ ભાઈ, જે બધાની ખૂબ સારી સેવા કરી સૌને સંતોષ પમાડે છે. બોલો, કદાચ માની લો કે તમે ચાર વર્ણોને ઉઠલાવીને કાઢી નાખો તો પણ આ ચાર વર્ણોની જે વ્યવસ્થાની જે જવાબદારીની જે ગુણો છે પોતપોતાના કાર્યને અનુરૂપ, એ તો તમારે રહેવાના જ. એને કેવી રીતે કાઢી શકશો? માટે આપણા આર્ય ઋષિ મુનિઓએ જે આ વ્યવસ્થા આપી છે એ ભૂલ ભરેલી નથી, પણ એની સિસ્ટમ બગડી ગઈ હોય, એમાં જડતા પેસી ગઈ હોય, એટલે બધા આખી સિસ્ટમને ખરાબ કહેતા હોય વ્યવસ્થાને. વાલા ભક્તો, અન્ય દેશ કે સમાજમાં ભલે આવી વર્ણ વ્યવસ્થા નહીં હોય આપણા જેવી, ભારતમાં છે એવી, બ્રાહ્મણ ક્ષેત્રે વૈશ્ય શુદ્ર નહીં હોય, અન્ય દેશોમાં સમાજમાં સંસ્કૃતિમાં, પણ આ ચાર પ્રવૃત્તિ કરનારી ચાર પ્રકારના સ્વભાવ વાળી વ્યક્તિઓ તો ત્યાં હશે જ, હશે કે નહીં હોય? બોલો, હશે જ. અને તો જ તે દેશ કે તે સમાજ સંસ્કૃતિ તંદુરસ્ત રીતે ચાલી શકે, અન્યથા ચાલે જ નહીં સાહેબ. તો પછી આપણને તો આપણા શાસ્ત્રોએ ઋષિમુનિઓએ આ મસ્ત મજાની સમાજ વ્યવસ્થા તૈયાર કરીને દઈ દીધી છે. તને ઉઠલાવી નાખવાની હોશિયારી માર્યા કરતા આને વ્યવસ્થિત ચાલે એવા કંઈક આપણે વિચારો કરીએ તો સારું. ગીતામાં ભગવાને કહ્યું, બ્રાહ્મણ ક્ષત્રિય વંશામ શુદ્રાણામ ચ પરંતપ કર્માણી પ્રવિભક્તાની સ્વભાવ પ્રભાવે ગુણે. પોતાના સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણોને અનુસારે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તથા શુદ્રો ના કર્મોના વિભાગ કરવામાં આવ્યા છે. ભાઈ, લક્ષણ અનુસાર જ વર્ણ સમજવા, એક ટોપિક ધ્યાનમાં લ્યો. ભાગવતમાં ભગવાન વ્યાસ કહે છે, જે પુરુષના વર્ણને બતાવનારું જે લક્ષણ કહેવાયું છે તે લક્ષણ જો અન્ય વર્ણ વાળામાં પણ જોવા મળે તો તેને પણ તે જ વર્ણનો સમજવો જોઈએ. ફરી વાર કહું, ભાગવતનો આ શ્લોક છે, યસ્ય યલ્લક્ષણમ પ્રોક્તમ પુંસો વર્ણાભિવ્યંજકમ તદન્યત્રાપી દૃશ્યતે તત્તેનેવ વિનિર્દેશત. એનું ગુજરાતી, જે પુરુષના વર્ણને બતાવનારું જે લક્ષણ કહેવાયું છે, આગળ ચાર વર્ણના ચાર પ્રકારના ધર્મો લક્ષણો કયા, એમાં જે પુરુષના વર્ણને બતાવનારું જે લક્ષણ કહેવાયું છે તે લક્ષણ જો અન્ય વર્ણવાળામાં પણ જોવા મળે તો તેને પણ તે જ વર્ણનો સમજવો જોઈએ. એક દાખલો દઉં, બરવાળાના ઘેલાશા એ હતા વાણિયા, પણ એમાં બધા ગુણ ક્ષત્રિયના હતા. તો એને ક્ષત્રિય સમજવો એમ ભાગવતના શ્લોક પ્રમાણે થયું, તેને તે વર્ણનો સમજવો જોઈએ. વળી મહાભારતના અનુશાસન પર્વમાં યક્ષ સાથેના સંવાદમાં યુધિષ્ઠિર આવું કહે છે, શૃણુ યક્ષ કુલમ તાત ન સ્વાધ્યાયો ન ચ શ્રુતમ કારણમ હિ દ્વિજત્વે ચ વૃત્તમેવ ન સંશયઃ. હે યક્ષ, યુધિષ્ઠિર કહે છે, હે યક્ષ સાંભળ, બ્રાહ્મણત્વમાં કુળ, સ્વાધ્યાય કે શાસ્ત્ર જ્ઞાન એ કંઈ પણ કારણ નથી, કેવળ વૃત્ત એટલે કે આચાર જ બ્રાહ્મણત્વનું કારણ છે. જો સારો એનામાં આચાર નથી તો એ બ્રાહ્મણ કુળમાં જન્મો તોય બ્રાહ્મણ નથી, સ્વાધ્યાય કરે છે તોય બ્રાહ્મણ નથી, એ ચારે વેદ ભણેલો છે તોય બ્રાહ્મણ નથી, એને બ્રાહ્મણ કહેવાય જ નહીં, રાક્ષસ કહેવાય. એનો આચાર જ રાક્ષસી હોય તો પછી રાક્ષસ જ કહેવાય ને, કા રાવણ ચાર વેદ ભણેલો હતો કે નહીં, રોજ બધા સ્તોત્ર બોત્ર પાઠ કરતો જ તો, બ્રાહ્મણના કુળમાં જ જન્મ હતો, તોય આપણે એને ક્યાં બ્રાહ્મણ કહીએ છીએ, રાક્ષસ રાજ કહીએ છીએ. માટે એને એના આચાર પ્રમાણે એના કુળનો સમજવો. વળી કહ્યું કે હે યક્ષ, શુદ્ર યોનિમાં જન્મેલો માણસ જો સદગુણનું અનુશીલન કરે તો તે વૈશ્યપણાને પામે છે, ને તે જ રીતે ક્ષત્રિયપણાને પણ પામે. શુદ્ર જો એવા ગુણો ધરાવે તો એ ક્ષત્રિયપણાને પામી જાય છે, અને સરળ વર્તન રાખે એ શુદ્ર તો બ્રાહ્મણપણાને પામી જાય છે. જોયું તમે, એના એ બ્રાહ્મણ બની જાય, એના એ ક્ષત્રિય બની જાય, એના એ શુદ્ર બની જાય, એના એ આમ. જન્મ બનવા મારે સંબંધ નથી, આચરણ ઉપરથી જ વ્યક્તિ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બની જાય છે. આવું આ શાસ્ત્રોમાં લખેલું છે, જેને લગભગ જગતના માણસો જાણતા નથી. જગતમાં તો બ્રાહ્મણને ઘેરે જન્મ હોય બ્રાહ્મણ, આચરણ હારે કોઈ સંબંધ જ નથી, એને માત્ર જન્મ હારે વંશ પરંપરા હારે જ સંબંધ છે. જ્યારે શાસ્ત્ર કેવળ આચરણ સાથે સંબંધ ધરાવે છે, વંશ સાથે નહીં. આ વાત દુનિયામાં બહુ ઓછા જાણે છે. શુદ્ર જો સિલવાન હોય, સાંભળજો, શુદ્ર જો સિલવાન હોય તો બ્રાહ્મણ કરતા પણ ચડિયાતો થાય છે. આ વાત કોઈ માનો? શાસ્ત્રો તો હાવ આવું કે છે કે કોઈ જો ખરેખર બ્રાહ્મણોના ગુણે યુક્ત હોય તો ભલે એ શુદ્ર રહ્યો, એ બ્રાહ્મણ કરતા પણ ચડિયાતો હોય છે. લ્યો, કોણ માનશો આ વાત? અમુક વાત માણસના મગજમાંથી કાઢવી બહુ કઠણ હોય છે. ઘૂંચી ગઈ, ઘૂંચી ગઈ. ભવિષ્ય પુરાણનો આ શ્લોક છે, શુદ્રોપી શીલ સંપન્નો બ્રાહ્મણાદ અધિકો ભવેત. શુદ્ર પણ જો શીલ સંપન્ન હોય, સદગુણી હોય, તો બ્રાહ્મણાદ અધિકો ભવેત, એ બ્રાહ્મણથી અધિક છે. બ્રાહ્મણો વિગતાચારઃ શુદ્રાધીનતરો ભવેત, અને બ્રાહ્મણ જો અનાચારી હોય તો તે શુદ્રથી હલકો કહેવાય છે, હલકો થાય છે. માટે એને પડખે ખાવા ન બેહાય, એને મંદિરમાં ઘૂંસવા ન દેવાય. પણ આપણે તો આચાર સાથે કોઈ સંબંધ જ નથી રહ્યો, માત્ર જન્મ ઉપર જ. ક્યાં જન્મો છો? દલિતમાં? તો તું ગમે એવો શુદ્ધ હો, બુદ્ધિશાળી હો, ભગત હો, પણ આગળ ક્યાં જન્મ્યા છો? બ્રાહ્મણમાં? કાંઈ વાંધો નહીં, આવો, તમાકુ ખાઓ, બીડી પીવો, દારૂ પીવો, મારી પાસે જમવા બેહો, લ્યો, ઠાકોરજીની આરતી કરો મંદિરમાં, બ્રાહ્મણ છો ને. આવું આપણા લોકોમાં એવું હઝડ થઈને બેઠું છે કે ઠાઠડીમાં જવાનું, પણ આ કાંઈ બદલવાનું નથી. ભારે લાકડું ગરી ગયેલું છે. કેમ જે આ બધું બહુ વખતથી હઝડ થઈ ગયેલું છે. અમે ઊંચા ને તું નીચો, આ ગરી ગયું છે. આચરણ ઊંચા નીચા કેટલા છે એની સાથે કોઈ સંબંધ જ નથી રાખતું, ખાલી જન્મથી ઊંચો નીચો. લ્યો, આ પકડી પાડ્યો છે, આમાં દ્રોહ થાય છે, પણ કોઈ સમજતું નથી. પ્રાચીન ભારતીય ઋષિઓએ કરેલી ચાતુર્વર્ણ્ય વ્યવસ્થામાં આવી જડતા નહોતી, એને માટે આ વર્ણ વ્યવસ્થા નથી. કોઈને અહમ પોષવા માટે, કોઈને હલકો બતાવવા, કોઈને શ્રેષ્ઠ પોતે માની લેવા માટે આવી જડતા આપણા ઋષિ મુનિઓએ નથી કરી, એના માટે આ વર્ણ વ્યવસ્થા છે નહીં. આનુવંશિકતા છોડી કોઈ પણ વ્યક્તિ દ્વિજત્વ પ્રાપ્ત કરી શકતી હતી. બોલો, પહેલા કોઈ પણ માણસ બ્રાહ્મણ બની શકતો, હવે શું થયું? બ્રાહ્મણમાં જન્મો એ જ બ્રાહ્મણ. પછી જોકે આજ લોકો સરકારમાં પોતાની સરનેમ બદલીને થઈ જાય છે, કોઈ શાહ ને કોઈ મહેતા ને કોઈ પટેલ, સમજ્યા? ચૂંટણી વાળાને ખાસ એ કરવું પડે, પટેલના એરિયામાં ઉભું રહેવું હોય તો અહીંયા પટેલ લખાવી અને પ્રચાર કરવો પડે, મત મળે, હોય વાણિયા. આવું બધું થાય છે, લોકો સ્વીકારે છે અને એમ બધું હાલે છે અત્યારે, એમ થાય છે. પણ પહેલા તો રિયલ આનુવંશિકતા છોડી કોઈ પણ વ્યક્તિ દ્વિજત્વ પ્રાપ્ત કરી શકતી, ભલે એ બ્રાહ્મણના કુળમાં ન જન્મ હોય તોય બ્રાહ્મણ બની શકતો. આપણી ઋષિ મુનિઓની વર્ણ વ્યવસ્થામાં આવું હતું. જેમ કે દાખલો આપે છે, ક્ષત્રિય વિશ્વામિત્ર, એ ક્ષત્રિય હતા પણ એને બ્રાહ્મણ થવું હતું, તો એને બ્રાહ્મણ જેવા આચરણ કરીને એ બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યા હતા, એ બ્રહ્મર્ષિ બન્યા હતા. વિશ્વામિત્ર બ્રાહ્મણ બની ગયા, એ બ્રાહ્મણ નોય રિયલ, પણ આપણે બધા હવે એને બ્રાહ્મણ તરીકે સ્વીકારીએ છીએ. પેલા અજમીઠ અને પુરામીઠ નામે બ્રાહ્મણ વર્ગમાં સ્થાન પામેલા આ બે બ્રાહ્મણ નહોતા, પણ એ બ્રાહ્મણ વર્ગમાં સ્થાન પામ્યા. એટલું જ નહીં, પરંતુ એમણે વૈદિક ઋચાઓની પણ રચના કરી છે. લે, યાસ્ક મુનિએ નિરુક્તમાં દર્શાવ્યું છે કે સંતાનુ અને દેવાપી એ બે ભાઈ હતા, એમાંથી એક ક્ષત્રિય રાજા બન્યો અને બીજો બ્રાહ્મણ પુરોહિત બન્યો. બે ભાઈ બોલો છે શક્ય? આમ પેલા હતું થાતું, પણ હવે આપણે આ વાત કોઈ માનવા તૈયાર નથી. હે હું હજડ બમ આનુવાંશિક ગરી ગયેલું છે, તે હવે આચાર આધારિત કોઈ વાત વિચારવા સમર્થ નહીં. સત્યકામ જાબાલી અનિચ્છિત જાતિમાંથી બ્રાહ્મણ થયેલા, ખબર જ નથી કોનો દીકરો, પણ એને બ્રાહ્મણમાં સ્થાન મળ્યું છે. બોલો, વૈદિક સંસ્કૃતિની આ વાત કરું છું. ઐતરીય બ્રાહ્મણમાં નોંધાયેલું છે કે દાસકન્યા ઇલુશાના પુત્ર કવશે એક યજ્ઞમાં બ્રાહ્મણ પુરોહિતનું કાર્ય કરેલું. એ બ્રાહ્મણ નહોતો, એ દાસકન્યાનો દીકરો હતો, પણ એના આચરણ એવા હતા તો એને એમાં એન્ટ્રી મળી ગઈ. આપણે તો અહીંયા ગમે એટલું પવિત્ર આચરણ હોય પણ ક્યાંય એન્ટ્રી મળે જ નહીં, અને બ્રાહ્મણનું ગમે એવું અપવિત્ર આચરણ હોય તો એને મંદિરની પૂજારીની બીજાની ત્રીજાની બધી જગ્યાએ એન્ટ્રી પ્રવેશ સેવા મળે. વાલ્મીકિ રામાયણના બાલકાંડમાં કહ્યું છે કે જનક જન્મથી ક્ષત્રિય હતા. બોલો, પણ જ્ઞાનયુક્ત બુદ્ધિ અને ઉચ્ચ સંસ્કારથી એમણે બ્રાહ્મણ પદ પ્રાપ્ત કરેલું. ભીલ વાલિયો લૂંટારો બધાને ખબર છે, એ ઓરિજિનલ ભીલનો દીકરો, પણ ઉચ્ચ સદગુણો પામી બ્રાહ્મણત્વ પામ્યો અને ત્રિકાલગ્ન બન્યો અને વાલ્મીકિ ઋષિ તરીકે જગતમાં ફેમસ થયા. ઋષિ બ્રાહ્મણને જ કહેવાય, ભીલને નહીં. વાલ્મીક વાસ્તવિક ભીલ હતા, પણ એના કાર્ય કર્મ એવા તો એને બ્રાહ્મણ તરીકે બધાએ માન્ય સ્વીકાર્યા. આ બનેલી બધી ઘટનાઓ આમાં લખી છે. આવા ઘણા સંદર્ભો શાસ્ત્રમાં લખાયા છે. તમને એ જાણ હશે કે નહીં હોય, જે લોકોએ લડાઈ કરીને ગામડા મેળવ્યા અને કોઈ રાજાને મારીને એની ગાદીએ બેસી ગયા, એ ગમે તે હોય એ ક્ષત્રિય ગણાના, પછી એ ભરવાડ હોય, પટેલ હોય, કોઈ પણ હોય, એ બધા ક્ષત્રિય થયા. જેને રાજ્ય કર્યું એ બધા ક્ષત્રિય ગણાના. વાસ્તવિક એનો જન્મ ક્ષત્રિય કુળમાં નહીં, પણ એને કામ એવા કર્યા અને રાજા થઈ ગયા, પછી એની પરંપરા ચાલી, તો એ બધા ક્ષત્રિય જ કહેવાય છે. આજે તમે આગળ આમામ આમામ પેઢીઓમાં જાઓ ને, તો એના વડવા કોકના પટેલ હતા, કોકના ભરવાડ હતા, કોકના કોળી હતા. બોલો, મૂળ આ નીકળે, પણ કર્મને કારણે એ ક્ષત્રિય થઈ શક્યા છે અને બધાએ સ્વીકારી લીધા છે. આનો અર્થ એ થાય છે કે માણસના આચરણ કર્મ વૃત્તિને અનુસારે જ વર્ણ વિભાગ વ્યવસ્થિત ચાલે, બાકી ગડબડ ગોટાળા જ થવાના. વર્ણ વ્યવસ્થા વંશ પરંપરાગત કેવી રીતે થઈ ગઈ, જે હતી નહીં, ગુણ કાર્યો વૃત્તિ અનુસાર વર્ણ વ્યવસ્થા હતી, હવે એ વંશ પરંપરાગત થઈ ગઈ કેવી રીતે, કે બ્રાહ્મણનો દીકરો જ બ્રાહ્મણ ગમે એવો હોય તોય, શુદ્રનો દીકરો શુદ્ર જ એ ગમે એવો પવિત્ર હોય તોય શુદ્ર, એને અડીએ આપણે ભડાઈ, અને બ્રાહ્મણનો દીકરો ગમે એવો અપવિત્ર હોય તો એનું ભેગું ખવાય, એમાં અભડછટ લાગે જ નહીં. આવું ક્યારથી થઈ ગયું તો સાંભળો, આરંભકાળમાં ભારતીય સમાજમાં આ વર્ણ વ્યવસ્થા ગુણ કર્મ પ્રમાણે જ હતી હો આરંભમાં, પરંતુ સમય જતા બ્રાહ્મણના પુત્રને વિધિ વિધાન અધ્યયન અધ્યાપન વગેરે બ્રાહ્મણના કર્મનું સંસ્કાર વગેરે બાળપણથી જ દેવાતા. બ્રાહ્મણ કર્મના સંસ્કાર બાળપણથી એને મળતા. આથી એને તે વ્યવસાય સરળ પડતો. એટલે એમનામ એ કુળ પરંપરામાં વ્યવસાય ઉતર્યો એટલે પછી આ કુળ પરંપરા મજબૂત થઈ ગઈ. શિલ્પી સુથાર વગેરે કારીગરોના પુત્રને નાનપણથી જે તે કલાના સંસ્કાર મળતા અને મોટા થઈને તે જ વ્યવસાયમાં જોડાતા. એવી જ રીતે અન્ય વર્ણોમાં પણ વર્ણ કર્મ વંશ પરંપરાગત બન્યા ઉતર્યા. અત્યારે પણ સમાજમાં આવું જોવા મળે જ છે. પિતા જે વ્યવસાય કરતા હોય તેમાં તેના પુત્રને વધારે સાનુકૂળતા રહે છે. એવું પણ જોવા મળે છે કે વેપારીનો દીકરો ભલે વિજ્ઞાનનો સ્નાતક થયો હોય પણ પિતાના વ્યવસાયમાં જોડાઈને વેપાર જ કરતો હોય. આવી માનવ સહજ પ્રકૃતિને લીધે જ બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ, શુદ્રનો પુત્ર શુદ્ર એવા પ્રકારની વંશ પરંપરાગત વર્ણ વ્યવસ્થા ઊભી થઈ ગઈ અને બધાના માનસમાં એ હારી પેટ ફિટ થઈ ગઈ. હવે એમાં કાંઈ ફેરફાર થઈ શકતો નથી. માણસોને આ બધી મેં ચર્ચા કરી તે વાત સમજી શકવાની શક્તિ નથી. એટલે બધે જ્યાં ત્યાં ડખા થાય છે, બહુ જ ડખા થાય છે. અમે ઊંચા ને તું હલકો, આવા ડખા રહે જ છે. એ આપણા કરતા સારો ભગત હોય, સારી પૂજા ભક્તિ સેવા કરતો હોય, પણ આપણે ઊંચા કુળમાં જન્મ એટલે ઊંચા અને એ નીચા કુળમાં જન્મ એટલે નીચો. એ હલકો અને અમે શ્રેષ્ઠ. આ મગજમાં ગરી ગયેલું ભૂસું કોઈ કાળે નીકળતું નથી. વંશ પરંપરાગત વર્ણ વ્યવસ્થાના દૂષણો ધ્યાન દો. વંશ પરંપરાગત વર્ણ વ્યવસ્થા થઈ ગઈ એને લઈને જે દૂષણો ઊભા થયા તે બતાવું છું. કાર્ય, ગુણો, આજીવિકા, વૃત્તિ એને લઈને ઊભા થયેલા વર્ણ વ્યવસ્થાના તો બહુ સદગુણો હતા, પણ વર્ણ વ્યવસ્થાના વંશ પરંપરાગત ઊભા થઈ ગયા એના દૂષણો શું? તો કે જો ભારતના પ્રાચીન ઋષિ મુનિઓએ કરેલું વર્ણ બંધારણ ખૂબ ઉચિત અને મજબૂત હતું, ખૂબ અને સર્વજન પોષક હતું વર્ણ બંધારણ, અને એની જરૂર પણ હતી સાહેબ, એ જરૂરી હતું. શાસ્ત્રોના જુદા જુદા સંદર્ભ પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે વર્ણ વ્યવસ્થા વંશ પરંપરાગત બન્યા પછી પણ વ્યક્તિગત ગુણ કર્મ લક્ષણોને એટલું જ પ્રાધાન્ય અપાતું હતું. પાછું કદાચ વંશ પરંપરાગત વર્ણ વ્યવસ્થા થઈ ગઈ તો પણ વ્યક્તિગત એનામાં જે ગુણો હોય, એના કર્મ હોય, એના જે લક્ષણો હોય એને લઈને એને એટલું જ પ્રાધાન્ય અપાતું હતું. કોઈને હલકા કે તિરસ્કૃત કરાતા નહીં, એ બધું પછી મોડે મોડે ઘૂસ્યું. પરંતુ કાળક્રમે પાછળથી એમાં અપૃષ્યતાનો દોષ ઘર કરી ગયો, એને અડીએ તમે ભળાઈ જાય, એ આવી ગયું. પછી એ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, એના ઇતિહાસો છે. કોણે નાખ્યું આવું? ઋગ્વેદના પુરુષ સૂક્તમાં મંત્ર આવે છે, બ્રાહ્મણસ્ય મુખમાસીદ બાહુ રાજન્ય કૃતઃ ઉરુ તદસ્ય યદ વૈસ્ય પદભ્યામ શુદ્રો અજાયત. અર્થાત બ્રાહ્મણો વૈરાટ બ્રહ્માના મુખમાંથી થયા, ક્ષત્રિયો હાથમાંથી થયા, વૈશ્યો સાથળમાંથી થયા, શુદ્રો પગમાંથી થયા છે. આ મંત્રનો અવળો અર્થ કરીને એવું કહેવામાં આવતું કે મુખ અગત્યનું છે. બ્રાહ્મણ એટલા માટે અગત્યના છે કે તેઓ મુખમાં જ થયા, પગ અગત્યના નથી. માટે શુદ્રો અગત્યનો ન કહેવાય, ગૌણ કહેવાય. પણ એવું બોલનારા સમજતા નહોતા કે શું મુખની પીડા જ દુઃખ આપે, પગની પીડા દુઃખ ન આપે. શરીરના બધા જ અંગો સમાન છે, કાર્ય ભિન્ન ભિન્ન હોઈ શકે. મુખનું કામ બોલવાનું તો પગનું કામ હાલવાનું. એમ કેમ કહી શકાય પગ હલકા અને મુખ ઉત્તમ? પછી આવા ભેદ પાડીને આ બધું હલકા ઊંચા નીચાના બધા ભેદ પાડ્યા. આરંભમાં કદાચ એવું હોય કે બ્રાહ્મણો અને દેવ પૂજાનું કામ હતું, કર્મકાંડ વગેરે કરવાનું હોય, તેથી પવિત્રતા જાળવવી પડે. વળી શુદ્રો પોતાના વ્યવસાયને લીધે બરાબર સ્નાનાદિ શુદ્ધિ જાળવી શકતા ન હોય અને તેથી તેમને બ્રાહ્મણો સ્પર્શ કરતા ન હોય, એવું પહેલા હતું, હોઈ શકે. પરંતુ ત્યારબાદ આ અપૃષ્યતામાં અતિરેક થયો, બહુ અતિરેક થયો અને માજા મૂકી શુદ્રોને પશુથી પણ બદતર સ્થિતિ ભોગવવી પડી. હાલ પણ ક્યાંક ક્યાંક એવું બધું ઘણું જોવાય છે. પાછળ હાવરણો બાંધીને હાલવું જેથી પગલા ભૂસાઈ જાય, થૂકવા માટે માટીની કુરડી એને સાથે રાખવી, શુદ્રનો પડસાયો પણ સવર્ણ પર ન પડવો જોઈએ, આટલું બધું સમાજમાં ઊંચું નીચું, અમે ઊંચા તમે હલકા એવું આચરણ પેઠું, એને લઈને હજી બધા દુઃખી થાય છે. અને દુઃખી થવાના હવ હવના કરેલા પાપ જ ભોગવે છે. પરમેશ્વર કોઈને દંડ નથી દેતા. બ્રાહ્મણ ક્ષેત્રે વૈશ ગમે તેવા કુલક્ષણે યુક્ત હોય તો પણ શ્રેષ્ઠ, સાંભળજો, અને શુદ્ર ગમે એટલો પવિત્રપણે રહેતો હોય તો પણ અપૃષ્ય. આ ઘરે અહીં ક્યાં એવું આમ તેમ. આવી વિકૃતિ પાછળથી વર્ણ વ્યવસ્થામાં પ્રવેશી ગઈ, જે પહેલા નહોતું. આવી જે વૃત્તિ વર્ણ વ્યવસ્થામાં પ્રવેશી ગઈ વિકૃતિ, એનું કારણ અમુક સ્વાર્થી વિપ્રો અને અમુક અહંકારી રાજા વગેરે હતા. ઇતિહાસ ગવાહ છે, સાક્ષી છે આ બધી બાબતનો. આ અપ્રશ્યતાની વિકૃતિને લીધે જ વિધર્મીઓની ધર્માંતરની વટાળ પ્રવૃત્તિઓ ખૂબ જોર પકડી ગઈ, વિકસી ગઈ. જો આ ન હોત તો વિધર્મીઓની વટાળ પ્રવૃત્તિ આ દેશમાં બિલકુલ પ્રવેશી શકે તો નહીં. યાર, વિકસવાની વાત તો એક બાજુ રહી, પણ આપણે જેનો તિરસ્કાર કર્યો એ બધા પછી વિધર્મી થઈ ગયા. આપણે જ કાઢ્યા આપણા ભાઈઓને. આવી બધી માણસોએ મૂર્ખાઈઓ કરેલી છે, હજી પણ એ મૂર્ખાઈઓ ચાલુ છે. હવે આવીએ ભગવાન સ્વામિનારાયણના જીવન ઉપર એક પ્રકાશ નાખીએ. શ્રીજી મહારાજ દ્વારા વર્ણ વ્યવસ્થાનું પુનરુત્થાન થયું છે. ભગવાન સ્વામિનારાયણે વર્ણ વ્યવસ્થાની અતિરેક ભરી જડતાને ઉચ્છેદીને મૂળ પરંપરા કે ચાતુર્વર્ણ્ય વ્યવસ્થાને તેના મૂળ સ્વરૂપે પુનઃ પ્રસ્તુત કરી. કિશોરીલાલ મસરૂવાળાએ એવું લખ્યું કે નીચી જાતિઓને સુસંસ્કૃત કરવાની સ્વામિનારાયણની પદ્ધતિ કંઈક જુદા પ્રકારની જ હતી. એમનો સુધારો ઉચ્ચ જાતિઓને હલકી જાતિઓ સાથે ભેળવી દઈને ઉચ્ચ જાતિમાં હલકા સંસ્કાર પાડવાનો નહોતો, પણ નીચ જાતિઓને ઊંચે લાવીને એમનામાં ઉચ્ચ જાતિના સંસ્કાર પાડવામાં સમાયો હતો. આ સ્વામિનારાયણ ભગવાનની વિશેષતા હતી. એટલે એમણે દલિત સમાજ, મોચી સમાજ, સુથાર, કણબી અને મુસલમાન સુદ્ધાને શુદ્ધ બ્રાહ્મણ જેવી રહેણી શીખવી દીધી. કોણે? સ્વામિનારાયણે. એમ રહેતા શીખવી દીધું, મદ્ય માંસ ખાવું નહીં, ગાળા વિનાના દૂધ જળ પીવા નહીં, અરે ડુંગળી લસણ અને હિંગ જેવી વસ્તુઓનો પણ ત્યાગ રાખો. એ સ્વામિનારાયણીય સંસ્કારો હતા. આને માટે સૌ પ્રથમ શ્રીહરિએ અતિ લઘુતા ગ્રંથિથી પીડાતા શુદ્ર વર્ણને પ્રેમથી અપનાવ્યો. ભગવાને એ લોકોને બહુ પ્રેમ આપ્યો. નિમ્ન જ્ઞાતિને, ગરીબોને સ્વામિનારાયણે બહુ પ્રેમથી અપનાવ્યા છે. એવા કેટલાય ચરિત્રો છે જેની આપણને બધાને ખબર છે. પ્રસિદ્ધ ખ્રિસ્તી લેખક બ્રધર એમ સી પારેખ એવું નોંધે છે કે અપૃષ્યોને પણ સત્સંગમાંથી બાકાત રખાયા નહીં. અપૃષ્યોને પણ સત્સંગમાં લેવાના, સ્વામિનારાયણના શિષ્યો તરીકે પ્રેમથી સ્વીકાર થતો. સ્વામિનારાયણ એમને શિષ્ય કરતા. એક બે સ્થળોએ તેમણે અપૃષ્યોએ પોતાના મંદિરો પણ બાંધ્યા છે ને, વડોદરામાં, છાણીમાં, બીજી ત્રીજી જગ્યાએ. જ્યારે રામમોહન રાય કે ખ્રિસ્તી મિશનરીઓએ પણ આ કમનસીબ માનવીઓ વિશે વિચારેલ નહીં. એવા પ્રારંભિક દિવસોમાં સહજાનંદ સ્વામીનું તેમના પ્રત્યેનું વલણ નીચેના પ્રસંગ પરથી જાણવા મળે છે. એમ કહીને લેખકે, ખ્રિસ્તી લેખક બ્રધર એમ સી પારેખે એવું લખ્યું કે શ્રીજી મહારાજે અપૃષ્યો પર વરસાવેલા વાત્સલ્યના ઐતિહાસિક પ્રસંગો આ પ્રમાણે છે. એણે ઐતિહાસિક પ્રસંગો ટાંક્યા. ભુજની પાસે માનકુવા ગામ છે. મહિદાસ પટેલ એક ત્યાં સત્સંગી. અગાઉથી જણાવ્યા વગર ભગવાન સ્વામિનારાયણ એકવાર એમની વાડીએ ગયા, મહિદાસ પટેલની. હવે મહિદાસનો સાથી શુદ્ર જાતિનો વશરામેનું નામ, એ ત્યાં મજૂરી કરતો. મહારાજને જોઈને સરભરા માટે આમ તેમ તે દોડવા લાગ્યો. એનો ભાવ જોઈ મહારાજે જમવાનું માગ્યું. વશરામે મઠની ખીચડી ઓરી, પાણીથી છીપર પર ધોઈ તે ખીચડી નાખી, અડધી કાચી ખીચડી મહારાજ જેમાં. આ પ્રસાદીનો પથ્થર આ પ્રસંગનો સાક્ષી છે, જે હાલ ભુજ મંદિરમાં છે. શ્રીજી મહારાજ સલકી ગામે આવ્યા. બ્રાહ્મણની ચોરાશી કરવાની મહારાજને ઈચ્છા હતી. બ્રાહ્મણે આંતરિક કલહને લીધે જમવા આવવાની ચોકી ના પાડી દીધી. અમે બ્રાહ્મણો તમારું જમવા નહીં આવી. આસપાસના બિન સત્સંગી કોળી ઠાકરડા ભીલ વગેરે બધા બિચારા જમવાની લાલચી આવેલા, એટલે મહારાજે એમ કહી દીધું કે આ બ્રાહ્મણ કોઈ આવ્યા નહીં, માટે તમે બધા આવો જમવા બેસી જાઓ. મહારાજ કે અમારું વચન માનશો તો તમે પણ બ્રાહ્મણ જેવા થઈ જશો. પ્રેમથી પોતે પીરસીને જમાડ્યા, ત્યારબાદ સમજાવીને ચોરીનો ધંધો છોડાવ્યો, દારૂ ન ખાવાની પ્રતિજ્ઞા લેવડાવી. પછી મહારાજ કે અમારે બ્રાહ્મણોની ચોરાશી થઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાન દેવી પૂજક સગરામ ભગતના કુબામાં પધારીને રોટલો જમ્યા છે. વાલા ભક્તો, આ બધી અદભુત વાતો છે. એક જૂના ચરિત્રની બુકમાં આ ચરિત્ર લખેલું છે, જે આપની આગળ હું વાંચું છું. વાલા ભક્તો, આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ એકવાર સત્સંગ વિચરણ કરતા કરતા મેઘપુર ગામ આવ્યા. આચાર્ય વિહારીલાલજી મહારાજનો આ પ્રસંગ છે. ત્યાં રામજી નામે એક દેવી પૂજક રહેતો હતો. તે દરરોજ મંદિરે ભગવાન માટે દાતણ આપતો, વાળવાની સેવા કરતો અને પોતાના ધર્મમાં રહેતો હતો, અધર્મી નહોતો. જ્યારે વિહારીલાલજી મહારાજ ત્યાં આવ્યા ત્યારે એમના મનમાં એમ થયું કે આ તો ભગવાનના વારસદાર છે, મારાથી તેમને અડાય નહીં. એટલે આચાર્યશ્રી જ્યાં હોય ત્યાં બાજુમાં આવી દાતણ આપી જાય, વાળીને સફાઈ કરી જાય. કેમ જે એમને પ્રસન્ન કરવાનો ઉપાય એ જ હતો. એક દિવસ આચાર્ય વિહારીલાલજી મહારાજ સવારમાં તંબુ બહાર ખુરશી નખાવીને બેઠા હતા મેઘપુર ગામમાં. દેવી પૂજક રામજી ત્યાં આવ્યો. એના દિલમાં એમ થવા માંડ્યું કે આમના પગ દાબવા મળે કેવું સારું. પછી વિહારીલાલજી મહારાજે તેનો એ સંકલ્પ જાણી એને પાસે બોલાવ્યો અને કહ્યું કે આવો અમારા પગ દાબો. ત્યારે એ રામજી દેવી પૂજકે કહ્યું કે મારો મનોરથ જાણીને તમે મને સેવાનું કહ્યું. એમ કહીને પ્રેમથી થોડી વાર હાથ પગ દાબ્યા. પછી આચાર્ય શ્રી તો કોટિયા ગામ ગયા ત્યાંથી. પરંતુ રામજીને આ સેવા કાયમ યાદ રહી. જ્યારે તેનો અંધકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ આચાર્ય વિહારીલાલજી મહારાજ તથા સંતોને સાથે લઈને આ દેવી પૂજક રામજીને તેડવા આવ્યા અને એને ધામમાં લઈ ગયા. આવી ઘટના મેઘપુર ગામમાં બનેલી. મોટા જો વિશાળ દિલ રાખે, જેમ છે એમ શાસ્ત્રના ધર્મને સમજે, વર્ણ વ્યવસ્થાને સમજે અને સારા પવિત્ર જે જીવો હોય એના પ્રત્યે સુગ કે હલકાપણાનો ભાવ ન રાખે અને એને અપનાવે, તો એ જીવનું પણ જરૂર કલ્યાણ થાય, ભગવાન બહુ રાજી થાય. આ અદ્ભુત પ્રસંગ આપને મેં સંભળાવ્યો. વાલા ભક્તો, પંચાળા ગામમાં ઠાકોર જીણાભાઈ ઉત્સવ કરાવ્યો હતો. મહારાજની ઈચ્છાથી આખા ગામને જમાડ્યું. રબારીઓને જમાડ્યા, ભરવાડોને જમાડ્યા, બધાને સેલણ જમાડ્યું. ભાત કરે એમાં ઢીલો ગોળ નાખે ને ઉપરથી ઘી રડે અને રાબડું પીવે એને સેલણ કહે છે દેશમાં. બધા ગામને જમાડ્યું. છેલ્લે મહારાજે પૂછ્યું કે કોઈ બાકી તો નથી રહ્યું ને જમવામાં? બધાએ કીધું કે ના. પણ મહારાજે ઉઠીને દ્રષ્ટિ કરી તો સામે સાબળી નદીને સામે કાંઠે કેટલાક દેવી પૂજકો હતા. એમને જોઈને મહારાજે પૂછ્યું કે આમને જમાડ્યા? તો કહી તો બધા આવા છે. મહારાજ કે જે હોય તે બોલાવો. એમને પણ બોલાવડાવ્યા. મહારાજે પોતે ઘી સેલણ પીરસીને એમને જમાડ્યા. એટલું બધું એ લોકોને ગમ્યું અને એમનો એક ડોહો છેલ્લે બહુ બીમાર પડ્યો અને કાંઈ ખાવાનું ભાવતું નહીં. એટલે એ હુતો હુતો એમ કહેવા માંડ્યો કે મને કાંઈક ભાવે એવું બનાવી દો. બધા કે તમને હું બનાવી દેવું? તા કે સ્વામિનારાયણે જે મને પેલું ખવાડ્યું હતું ને એવું કાંઈક ખવાડો. ત્યારે બધા કે સ્વામિનારાયણે હું ખવાડ્યું હતી અમને ક્યાં ખબર? તો કે સ્વામિનારાયણે મને ખવાડ્યું હતું. એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યો અને દેહ પડ્યો. પણ ભગવાન એને તેડવા આવ્યા હતા એનું કલ્યાણ થયું. આ છે સ્વામિનારાયણ ભગવાનની વિચારધારા, એમની ઉદારતા, જેને આપણે બધા બહુ ઓછા સમજીએ છીએ. વાલા ભક્તો, કૃષ્ણચરણદાસજી સ્વામીએ એમની વાતોમાં એક પ્રસંગ નોંધ્યો છે કે નિષ્કાન સ્વામીને જ્યારે ભક્ત ચિંતામણી ગ્રંથ લખવો હતો ને, એની પૂર્વ સંધ્યાએ સ્વામી બધા સત્સંગી ભાઈ ભાઈના નામ ભક્ત ચિંતામણીમાં લખવાનું વિચારતા, એટલે ગામો ગામ ફરીને સ્વામી એના ખરડા તૈયાર કરતા હતા, પછી એને ચોપાઈમાં બનાવીને ભક્ત ચિંતામણીમાં મૂકવાના હતા. પહેલા તો લિસ્ટ કરે ગામમાં, એટલે હરિભગત છે એનું. નિષ્કાન સ્વામી બોટાદ ગામમાં આવેલા અને બોટાદ ગામના બધા હરિભગતના નામોનો સંગ્રહ કર્યો, ખરડામાં બધા નામો લખ્યા. હવે એ વખતે ગોપાલ સ્વામી બોટાદ, એમાં સ્વામીએ અચાનક એમ કીધું કે લાવો જોઈ પેલા હરિભગત બોટાદના નામોનો જે ખરડો છે તે વાંચીએ. એમ સ્વામીએ ખરડો માંગ્યો નિષ્કાન સ્વામી પાસે. સ્વામીએ ખરડો વાંચ્યો બોટાદના હરિભગતનો, અને વાંચીને સ્વામી એમ બોલ્યા, અલ્યા આમાં ભોજાકોળીનું નામ કેમ નથી? ત્યારે કોઈક એવું બોલ્યા કે કોળીના નામની કાંઈ જરૂર નહીં ગ્રંથમાં, આવું કોક બોલ્યા. ત્યારે ગોપાલ સ્વામીને એ ન ગમ્યું. ગોપાલ સ્વામી એવું બોલ્યા, એમ હોય, આમ સીધું આવું બોલ્યા, એમ હોય એ તો ગૃહ રાજા છે, આવું બોલ્યા, માટે એનું નામ લખો. અને વાત એ સાચી કે ભક્તની જાત ભાત આમ જોવાય? સ્વામી કે અલ્યા ભક્તની જાત ભાત આમ જોવાતી હશે? અને મહારાજે તો વચનામૃતમાં એમ કહ્યું કે બધા જ ભક્તો બ્રહ્મની મૂર્તિ છે, આપણે તો બહુ જાત ભાતમાંથી ઉતરી ગયા, હવે બ્રહ્મ તો હાવ સાઈડમાં રહી ગયું. ગોપાલ સ્વામી કે જેટલા ભગવાનના આશ્રિત હોય તે બધાના નામ લખવા જોઈએ, ભક્તો તો બધા દિવ્ય છે, તેની નાત જાત ન જોવાય, માટે જોયા વગર સર્વના નામ લખજો, આવું કહી દીધું સ્વામીએ. જો ગોપાલ સ્વામી આ ન કહ્યું હોત તો ભક્તો ચિંતામણીમાં નામ આ બધા લખાત નહીં. સ્વામીએ લખાવડાય. તે પછી નિષ્કાન સ્વામીએ દલિત ને વાલ્મીક આદિ તમામના નામો ભક્ત ચિંતામણી ગ્રંથમાં ગૂંથી દીધા છે. વાલા ભક્તો, આ નામો ભક્ત ચિંતામણીના પ્રકરણ 112 થી આરંભીને 127 પ્રકરણ સુધીમાં સ્વામીએ લખ્યા ગૂંથ્યા છે. મહારાજના કૃપા પાત્ર એવા આશરે 800 ગામમાં રહેતા ચારેય વર્ણના ભક્તોનું એક સાથે સ્વામીએ સ્મરણ કર્યું અને લખ્યા. ચારે વર્ણોની કુલ 70 જેટલી જ્ઞાતિ પેટા જ્ઞાતિઓના આશરે 4272 જેટલા હરિભગતના નામ ભક્ત ચિંતામણીમાં નિષ્કાન સ્વામીએ ગોપાલ સ્વામીના આદેશથી લખ્યા છે. પટેલોના 910 નામો છે, 772 સ્વાની, 765 બ્રાહ્મણ, 525 ક્ષત્રિયો છે, 332 વાણિયાઓ છે, અને અન્ય જેવાના નામ કાઢ નાખવાના હતા એવા 1200 જેટલા શુદ્ર વર્ણની જ્ઞાતિ પેટા જ્ઞાતિના હરિભક્તો છે. આ જ દર્શાવે છે કે મહારાજે સ્વામિનારાયણે શુદ્ર વર્ણને એટલા જ સ્નેહથી અપનાવેલો છે, નહીતર આમ હોય જ નહીં. આ રીતે શુદ્રોને પ્રેમથી અપનાવીને શ્રીજી મહારાજે તેમને ઐહિક આચાર શુદ્ધિ શીખવી આત્મભાવ દ્રઢ કરાવ્યો અને ઉત્તમ કોટિના ભક્ત બનાવ્યા છે. શુદ્રોને પ્રેમ ભર્યા અનુશાસનથી દેહ શુદ્ધિ શીખવી. વડોદરા પાસે છાણી ગામના વરકણ તેજાભાઈ હતા, વણકર હતા, દલિત વર્ગ અને અન્ય હરિજનો સત્સંગી થયા હતા. મહારાજ એકવાર છાણી ગામ પધાર્યા, આગળથી ખબર આપી કે અમે આવીએ છીએ. પાદર પધાર્યા, હરિજનોએ ભગવાન સ્વામિનારાયણને સત્કાર્યા છે. ગામના આગેવાનોની જાહેરાતથી ઉચ્ચ વર્ણના કોઈ આવ્યા નહીં, એટલે જાતા નહીં કે એ બધા દલિત વર્ગ છે, સ્વામિનારાયણને સન્માનવાના છે, આપણે મોટા એ ન્યા ન જવાય. તે વડોદરાના આગેવાનો કોઈ આવ્યા નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે આ બધા કેમ નથી? તો કે ભાઈ, અમે દલિત ને એટલે એ લોકો અમારી સાથે તમારા સન્માનમાં જોડાઈ ન શકે, મોટા માણસો. મહારાજ રાજી થયા અને છાણીના દલિત વર્ગને મહારાજે એમ કહ્યું કે જાઓ, બ્રાહ્મણો જેવી પંડિતાય અને સદગુણો તમારામાં પણ આવશે. બ્રાહ્મણો શરમાઈ જાય એવા વિશુદ્ધ વર્તન તમારા થશે એવો આશીર્વાદ આપ્યો. અને એવું જ થયું જે આખા જગતના માણસોને અનુભવાનું. એક અમલદાર બ્રાહ્મણના પરિવારમાં લગ્ન હતા વડોદરામાં. જમણવારની બધી તૈયારી થઈ ગઈ એવામાં એના ઘરમાં કોઈ મૃત્યુ પામ્યા, એટલે લગ્નનું હવે એ બધું જમાય એવું રહ્યું નહીં, રસોઈ પડી રહી. એટલે અમલદારે આ છાણીના તેજાભાઈ દલિતને બોલાવ્યા ને એમ કહ્યું કે તમે આ રસોઈ લઈ જાઓ, બધા દલિતો જમજો. ત્યારે તેજાભાઈએ ચોખી ના પાડી. કેમ? તો કે અમે ભગવાન સ્વામિનારાયણના આદેશ મુજબ પાણી દૂધ લોટ વગેરે ગાળી ચાળીને પછી જ રસોઈ બનાવીએ છીએ. આ તમારી રસોઈમાં એવી સ્વચ્છતા શુદ્ધિ ન હોય, અમને તમારી રસોઈ ન ખપે કે છે. ત્યારે આ અમલદારને અહોભાવ થયો કે વાહ, સ્વામિનારાયણ ભગવાને કેવા રૂડા આ લોકોને સ્વચ્છતા અને શુદ્ધિના સંસ્કાર આપ્યા છે. આવું થયું. વાલા ભક્તો, બહુ પ્રસિદ્ધ વાત છે, જૂનાગઢના ગોવા દેવી પૂજકે નાગરની કઢી ન લીધી. નાગરે કીધું કે ગોવા આ કઢી લઈ જા, તો તમારી કઢી અમે ન ખાઈએ, અમે હિંગ ને લણ અમે ન ખાઈએ, અમે સ્વામિનારાયણ સત્સંગી. આવા ભગવાન સ્વામિનારાયણના પ્રસંગે બધા ભક્તો એકાંતિક થયા હતા. લીમલીના દેવી પૂજક સગ્રામે શિયાણી ગામના શિવરામ ભટ્ટની હાજરીમાં પાણી ગાળીને શુદ્ધિપૂર્વક પીધું. બોલો, ભટ્ટ આશ્ચર્ય પામ્યા. એટલે તું દેવી પૂજક ને આમ? તો કે અમારો તો આવો ધર્મ છે. વાલા ભક્તો, સત્સંગનો પ્રતાપ તો જુઓ, તે કોળી પણ બ્રાહ્મણના જેવા ધર્મ પાળે છે. મારા ભાઈ, નાગર દેશમાં ઉનાની બાજુમાં તડ ગામમાં કોળી સત્સંગી પોતે બે ભાઈ હતા, એકનું નામ જેઠો ને એકનું નામ કાનો. બે કોળી હતા તડ ગામમાં, પૂજાપાઠ કરતા હો, શિક્ષાપત્રી પ્રમાણે વર્તે, ખેડ કરે. એક વખત પટેલ તથા અમલદાર ઝરીફ વગેરે સીમમાં નીકળ્યા, ગામનો પટેલ ને ત્યાં અમલદાર ઝરીફ કોક આવેલો. તે જેઠા ભગતને હાથી આગતા દૂરથી જોઈને અમલદાર ઝરીફે ઓલા પટેલને પૂછ્યું કે પટેલ, ઓલો હાથી આંકે છે એને ભારે ઉજલા લુગડા પહેર્યા અને બળદ પણ બહુ હારા છે, એ છે કોણ? પટેલે કહ્યું, ઝરીફભાઈ, એ અમારા ગામના કોળી જેઠાભાઈ છે. એમ? હા. પછી એમની પાસે ગયા હાથી હાંકતા ત્યાં, ને પાણીની ભંભલી ઢાંકેલી જોઈને પૂછ્યું કે આ શું છે? ત્યારે જેઠાભાઈ કે આ પાણી પીવાની ભંભલી છે, માટલી. ઠીક, આના ઉપર આ શું ઢાંક્યું? તો કે બોડી નો ગળાયો. કેમ? તો કે કાગડો બેહે નહીં એટલે. પછી ફરી પૂછ્યું કે ઓલો લોટક્યો છેટે પડ્યો એ શું છે? જેઠાભાઈ કે દિશાએ જવા માટેનો છે. હા, એને અમે છેટો રાખીએ, અહીં અડાડીએ નહીં. આ સાંભળીને બધાને અતિ આશ્ચર્ય થયું કે મારા કોળી લોકો પણ કેવા ધર્મ પાળે છે બ્રાહ્મણ જેવા. આ તડ ગામમાં થયેલું. પછી પટેલ કે સાહેબ, આ ગામમાં એક જ ખેડુ એકાદશી પાળે છે, ને અન્ન વસ્ત્ર ને આબરૂ એના જેવી ગામમાં બીજા કોઈની નથી કે હારા હારાની. હા, ભલે કોળી રહ્યા પણ ભારે ધર્મ નિયમ પાળે છે અને પવિત્રતા રાખે છે. દશમ ને દિવસે ઉના મંદિરે જાય અને ત્યાં મંદિરમાં આખો દાડો ભજન કરે, એકાદશી કરે અને પારણું કરીને ઘેરે આવે એવું એમને નિયમ છે. અને સવારમાં નિત્ય ઉઠીને નાવું, પૂજા કરે ને તિલક ચાંદલો કરે ને ઉજળા લુગડા પહેરે ને ભજન કરે ને ભારે સુખી છે. કે એનો ભાઈ કાનો, એની સમજણને ત્યાગ સાંભળ્યા જેવો. આ કાનો છે ને કોપીન પહેરી અને મેળાવીને જમે. કાનો કોપીન પહેરતો અને સાધુની જેમ મેળાવીને જમતો. જમે ને ત્યારે સ્વામિનારાયણનું ભજન કરે. એક કોળીઓ સ્વામિનારાયણ બોલ્યા વગર લે નહીં કાનો. એકવાર એના મોટા ભાઈને કાનો કે, જેઠાભાઈ મારે ત્યાગી થવા જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી ભેગું જવું. ત્યારે જેઠો કે, હવે તું ઘેરે રે ને મારે જવું છે. કાનો કે, નહીં મારે જવું છે. પછી કાનાને જેઠાએ રજા આપી. સારું, કાનો જૂનાગઢ આવ્યો અને બોલ્યો કે હવે ગીર ને ઓળંગી ને નાઘેરમાં જાવું હરામ છે સ્વામી, આય ભજન કરીને તમને રાજી કરીને ધામમાં જવું. એટલે કાનો સમર્પિત થયો. પછી સ્વામીની પાસે જૂનાગઢમાં રહ્યો ને ખૂબ સેવા કરે. અને ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા પછી આ કાનો 32 વર્ષ આ લોકમાં દેહ રાખીને રહ્યો હતો, પણ કેડિયું પહેરે નહીં, આમ ખાલી ઓઢેલું રાખે, કેડિયું પહેરે નહીં. માનસી પૂજા કે ધ્યાન કરે ત્યારે મચ્છર કે ડાન્સ કરડે તો પણ ઉડાડે નહીં, એવા ત્યાગી હતા. દેહભાવ હાવ ટાળી દીધો અને દેહનો તેને અતિશય અભાવ હતો. અને ત્યાર પછી આ કાનો કોળી તળ ગામનો સ્વતંત્રપણે બધાને કઈને અક્ષરધામમાં ડંકો વગાડીને ગયો. બોલો, આ બધા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસંગો છે જે મને તમને ઘણું બધું શીખવે છે, સૂચવે છે. સવર્ણોને આ નિમ્ન વર્ણોની અસ્વચ્છતા માટે શું ગતિ, સાંભળજો. સવર્ણોને આ નિમ્ન વર્ણોની અસ્વચ્છતા માટે શું ગતિ, બહુ ચોખ્ખું ન રાખે ને એટલે એ સુગનું મૂળ કારણ જ શ્રીજી મહારાજે ઘટાવી નાખ્યું. તેમણે એવો સદાચાર શીખ્યો કે જેમાં શરીરની પવિત્રતા પ્રથમ જ આવે, એટલે આપોઆપ જ નાહવું ધોવું પવિત્ર રહેવું, ભોજનમાં પવિત્રતા રાખવી, એમાં સ્વચ્છતા આપોઆપ આવે એવું નિત્ય કર્મ સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું, જેથી કરીને આ સંપ્રદાયમાં કોઈ પણ વર્ણનો માણસ જોડાય એના આચરણ જ બ્રાહ્મણ જેવા થઈ જાય, એ માણસ આખા બદલાય જ જાય. એવો ભગવાન સ્વામિનારાયણે શૂદ્રોને ઉત્તમ સદાચાર શીખવ્યો. ક્યાંક ક્યાંક એવું બને છે કે જે સ્વામિનારાયણના સત્સંગી થાય એમને એમની જ્ઞાતિ તો ખૂબ હેરાન કરે, અને અહીંયા સંપ્રદાયમાં અમુક જૂની પેઢીના સમજે નહીં એ લોકો હેરાન કરે. એ લોકો એવા પીલાય, ન્યો સત્સંગીઓ સંપ્રદાય વાળાઓ એને પ્રેમ આપે, નો સ્વીકારે, એના પ્રત્યે હુગ રાખે ને હલકા માને, અને ઓલા લોકો એના સંબંધીઓ એને હારો ઊંચો ને ભગત માનીને એમ કંદડે ભારે એલા તું તો, એટલે એ બિચારા બહુ હેરાન થાય. વાલા ભક્તો, કાર્યમાં કાળમાં લોયા ગામના ઘેલા કોળીએ તથા એની પત્નીએ નીચે પડેલો ચાંદીનો તોડો ન લીધો, આ વાત તમને ખબર છે. જુનાગઢના ગોવિંદ વાલ્મીકીને નવાબના ચોકમાં વાળતા વાળતા બેગમની સોનાની હાંકળી મળી, તે બેગમને એણે પાછી આપી દીધી. આ છે આચરણ, મોટાઈ આમાં છે. એ સમયે દલિત વર્ણો માટે સામાન્ય જનસમાજમાં હુગતિ, એમાં તેમની અનૈતિક વૃત્તિઓ પણ જવાબદાર હતી. દલિત વર્ગો પ્રત્યે લોકોને સુગ કાંઈ એમનામ નહોતી, એ લોકોના આચરણ એવા હતા. એ વર્ણોમાંથી ચૌર્ય વૃત્તિઓને ભગવાન સ્વામિનારાયણે દૂર કરી નાખી, ખૂગનું બધું કારણ મટાડી દીધું, એના આચરણ ઊંચા બનાવી દીધા, એટલે હવે હુગ રાખવાનો પ્રશ્ન ન રહ્યો. શુદ્રોને ઉચ્ચ આત્મનિષ્ઠાના પાઠ ભણાવીને એમની મનોદુર્બળતાને ટાળી દીધી. અગતરાયમાં એક દલિતના છોકરાને મહારાજે મોપાટ લેવડાવી, બોલ હું આત્મા છું આત્મા છું, આવું ડઢ કરાવ્યું. આ રીતે મહારાજે શુદ્રોને દૈહિક આચાર શુદ્ધિ અને માનસિક વિચાર શુદ્ધિ બંને શીખવા, સમાજમાં મોભાનું સ્થાન આપ્યું, સાથે સાથે આત્યંતિક કલ્યાણ પામી શકે તેવા આદર્શ ભક્ત બનાવ્યા. શુદ્રોની ઉન્નતિના કાર્યની સાથે સાથે શ્રીજી મહારાજ સવર્ણોના માનસમાંથી શુદ્રો પ્રત્યેનો તિરસ્કાર ભાવ પણ ધીરે ધીરે દૂર કરતા ગયા. એકવાર મહારાજ લોયા ગામમાં સભા કરીને બેઠેલા, એમાં ચુડા ગામની દલિત બાઈ ગંગા દર્શને આવી. મહારાજે બાઈઓની સભામાં માગ કરાવીને તે દલિત બાઈને સભાની પડખે બેહાડી. હવે આ તો બધાને પોહાય નહીં, એ અહીં ક્યાં આવી, બાઈઓને આ ગમ્યું નહીં. એટલે મહારાજ કે ઢોર મરી જાય એને લઈ જવા માટે ઘરમાં દલિત પેસે તો સંશય નથી થતો તમને, કેમ ને આ ગંગાને મેં કોરે બેસાડી છે એમાં આવડા ભળાઈ જાવ છો, એટલા બધા ભળાઈ જાવ છો, ભાર્યા એલા તમે તો મોટા, આવું મહારાજે કીધું. આમ કયા પછી મહારાજ એવું બોલ્યા કે આ ગંગા અત્યારે દલિતમાં જન્મી છે, પણ પૂર્વ જન્મમાં નાગર બ્રાહ્મણી હતી, તે એને જાતિનું અભિમાન હતું જેમ તમને અત્યારે છે એમ, અને એ પાપે કરીને એને અત્યારે ઉતરતી જાતિમાં જન્મ આવ્યો છે. કેમ જે એ જ્યારે બ્રાહ્મણી હતી ત્યારે કોઈ ભગતને ગણતી નહીં, આનો આને દોષ લાગ્યો એટલે એને આવી નીચી જ્ઞાતિમાં જન્મ મળ્યો છે. તમે જો આવા ભક્તને આમ કરશો તો તમે ફરી ન્યા જન્મશો, માટે સિદ્ધ્યું બેહો બધ્યું, આવું મહારાજે કહી દીધું. સારંગપુરની વાલ્મીક બાઈને સમાધિ થતી, બોલો, હારા હારા ન જ થતી એને સમાધિ થઈ, તે પણ પૂર્વ જન્મમાં વાણિયણ હતી, શેઠાણી હતી, એને એક દોષ લાગ્યો એટલે પછી એ વાલ્મીકમાં જન્મી હતી. આપણે પણ જો બહુ પોતાની જાતનું ઊંચાઈનું માન રાખીએ તો આગલા જન્મ એવા જ મળે. પછી પંચાળાના દરબાર ઝીણાભાઈ એકવાર કામકાજ અંગે માંગરોળ ગયેલા, પંચાળા નરેશ ઝીણાભાઈ. હવે આ શુદ્ર જ્ઞાતિના સત્સંગી કમળસિંહભાઈ વાંજા બીમાર પડેલા, ઘરના કોઈ હરખી સેવા કરે નહીં. ઝીણાભાઈને ખબર પડી કે હો આ તો ભગત છે, આની સેવા હરખી થતી નથી, એને કહ્યું કે હાલો તમે મારે ઘરે પંચાળા દરબાર ગઢમાં, અરે હું હાવ શુદ્ર માણા, તો કે નહીં તમે ભગવાનના ભગત છો. ને ઝીણાભાઈ એનો ખાટલો પંચાળા લાવે છે માંગરોળથી, એમાં ખાટલો ઉપાડનારા ચાર માણસ જોઈ આ તો હાલી શકતા નહોતા. તે ત્રણ મજૂર મળ્યા, ચોથો મળ્યો નહીં તો ઝીણાભાઈ પોતે પંચાળા નરેશ હતા તો એક શુદ્ર ભગતનો ખાટલો એને ઉપાડ્યો. પંચાળા લાવ્યા, દરબાર ગઢમાં ખાટલો રાખ્યો, એની સેવા કરી. આનાથી ભગવાન સ્વામિનારાયણ એટલા બધા રાજી થયા એના ઉપર કે વાહ ધન્ય ઝીણાભાઈ. સ્વામિનારાયણ ભગવાન એને સાત વખત ભેટ્યા. અને જ્યારે ઝીણાભાઈ ધામમાં ગયા ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા અને ઝીણાભાઈની નનામી ભગવાન સ્વામિનારાયણે ખભે લીધી અને એમ કહીને લીધી કે એક નિમ્ન જ્ઞાતિમાં જન્મેલા મારા ભગતનો ખાટલો ઉપાડ્યો હતો. આમ મહારાજે પોતાની શું રૂચિ છે, શું ઈચ્છા છે બતાવ્યું. વાલા ભક્તો, બિશપ હેબરની મહારાજને મળવાની ઈચ્છા હતી. તેઓ નડિયાદ આવ્યા હતા, મહારાજ વડતાલ હતા. પછી મીઠાઈના પડિયા અને હારતોર આપી મહારાજે એમને પ્રથમ છ હરિભક્તો ત્યાં મોકલ્યા બિશપ હેબર પાસે. હવે આ છ હરિભગત છે ને, છ એ અલગ જ્ઞાતિના હતા. બિશપ હેબર એનાથી બહુ આશ્ચર્ય પામ્યો. એક વાણિયા હતા, એક કોળી હતા, એક ઠાકોર હતા, એક રજપૂત હતા, એક રાવત હતા અને એક મુસલમાન. એમ નિમ્ન જ્ઞાતિના માણસોને એક સાથે જોઈને બિશપને આશ્ચર્ય થયું. એની નોંધ બિશપે પોતે પોતાના શબ્દોમાં કરી કે જુદા જુદા વર્ણના હોવા છતાં પણ તેઓ બધા સ્વામિનારાયણના શિષ્ય હતા અને એમનામાં એકબીજા પ્રત્યે બંધુત્વની ભાવના સિંચવામાં આવી હતી. ખૂક નહોતી, કોઈ હલકા કોઈ ઊંચા એવું નહોતું. મુલાકાત વખતે બિશપે, સ્વામિનારાયણ ભગવાન જ્યારે એને મળ્યા ત્યારે બિશપે જ્ઞાતિ પ્રથા અંગે સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો કે તમે આ જ્ઞાતિ પ્રથાનું હું માનો છો. ત્યારે મહારાજે એમને ઉત્તર આપેલો તે બિશપે પોતે પોતાની નોંધ પોથીમાં આ રીતે નોંધ્યો છે. એ વિશે એમણે જવાબ આપ્યો સ્વામિનારાયણે કે તેઓ આ વિષયને બહુ મહત્વનો ગણતા નથી અને લોકોને ઉશ્કેરવા પણ માગતા નથી. માણસો કદાચ આ દુનિયામાં ભેગા ખાય કે જુદા ખાય, સ્વામિનારાયણ ભગવાન જે બોલ્યા હતા બિશપ હેબર પાસે નડિયાદમાં એ એણે જે લખ્યું એ આ છે. માણસો આ લોકમાં કદાચ જુદા ખાય કે ભેગા ખાય, પરંતુ ઉપર એક હી જાત, બધા ભેદભાવો મટી જવાના છે. બિશપ લખે છે સ્વામિનારાયણ જ્યારે ઉપર બોલ્યા ત્યારે આમ આંગળી સીંધીને બોલ્યા હતા કે અહીં ભેગા ખાય કે જુદા ખાય, ઉપર બધા એક હી જાત, બધા ભેદભાવો મટી જવાના છે. આ પ્રમાણે સ્વામિનારાયણે જવાબ આપ્યો હતો. આ બધા પ્રસંગોથી તમને ખ્યાલ તો આવતો હશે કે સ્વામિનારાયણ ભગવાન કઈ રૂચિ ધરાવતા હતા. આપની આગળ એક પ્રસાદીનો પત્ર વાંચું છું. આ પત્ર ભગવાન સ્વામિનારાયણે લખાવેલો છે. સંવત 1872 ને માક્ષર સુદ પડવાને દિવસે મયાજી રતનજીએ અમારી પધરામણી કરી છે. મયાજી મુસલમાન છે, તે સ્વામિનારાયણ ભગવાનના અંગરક્ષક હતા, સાથે રહેતા હતા, ભક્તિ કરતા હતા. એમને ઘરે મહારાજે પધરામણી કરી છે. મહારાજ લખે છે કે અમે એમને ઘરે પધરામણી કરી છે સંવત 1872 ને માક્ષર સુદ પડવાના દિવસે. એનો મહિમા અમો સમજીએ છીએ, તેથી એને ઘેર શ્રી સહજાનંદજી અમે તથા દાદા ખાચર, સાધુ બ્રહ્મચારી અને સત્સંગી સર્વે ગયા છીએ. અમારા સેવકોની ત્યાં સભા કરી છે, ધૂન કરી છે, અમો એ પ્રસાદી ચરણ પગલા પાડી આપ્યા છે. અમે એમને પગલા પાડી આપ્યા. વધારે મહારાજ લખે છે કે મિયાજી મુસલમાન છે. એ વખતે આવું થતું હશે કે મહારાજ આવા મુસલમાનને ઘેરે કેમ ગયા, પણ મહારાજ એવું લખે છે કે મૈયાજી મુસલમાન છે પણ અમારે સર્વે સરખા છે. એટલે હવે એની દ્રષ્ટિએ વાત કરે છે, અમારે સર્વે સરખા છે, કોઈ હિન્દુ કે મુસલમાન જુદા જાણતા નથી, સર્વે પ્રાણી સરખા છે. મૈયાજી અમને ઓળખ્યા છે એટલે મારા વાલા સેવક મૈયાજીને અમારા વસ્ત્ર પાત્ર વગેરે પ્રસાદીની વસ્તુ અમે આપી છે. આનો જે કોઈ મહિમા વાંચશે અથવા દર્શન કરશે તો તે પ્રાણીને અમો અક્ષરધામમાં તેડી જશું, હંમેશ દર્શન કરશે તો અમારા તેજમાં તેજ મળશે. આવું હંમેશ દર્શન કરશે તો અમારા તેજમાં તેજ મળશે. લિખિતન શ્રી સહજાનંદજી. આમાં તમને ખ્યાલ આવ્યો કે ભગવાને આવા બધા ભેદભાવોને પુષ્ટિ આપી નથી, એનો ઉશ્કેરાટ કર્યો નથી. એમણે તો બહુ ઉદારતા રાખી છે, બધાને પ્રેમ આપ્યો છે, ભગવાને આચરણ જોયું છે, ભક્તપણું જોયું છે, ભગવાન વિશે ભાવ અને નિષ્ઠા જોઈ છે. બાકીની બીજી બાબતને ગૌણ રાખી છે. જ્યારે આપણે બીજી બાબતને મોર બહુ લાવી નાખીએ છીએ. ધ્યાન રાખવા જેવું. વાલા ભક્તો, મહારાજે પોતે જ શુદ્રોને અપનાવ્યા, આને લીધે પણ સવર્ણ ભક્તોમાંથી તેમના પ્રત્યેની સુખ ઘટી ગઈ. કારણ કે ભગવાન પોતે અપનાવે, બીજા હુક કેટલા દી રાખે. આમ મહારાજે તે સમયના સમાજમાંથી વર્ણ વ્યવસ્થાનું દૂષણ, અપૃશ્યતા જેવું દૂષણ દૂર કરવા માટે મહત્વના બે કાર્ય કર્યા. એક, શુદ્રોને સંસ્કારી ઉચ્ચ વર્ણના લોકો સામેથી અપનાવે એવા પવિત્ર કર્યા. જોયું, આ લોકોને એવા પવિત્ર કર્યા કે સંસ્કારી ઉચ્ચ વર્ણના લોકો એમને સામેથી બોલાવે, અપનાવે. સાથે સાથે ઉચ્ચ વર્ણના લોકોના માનસમાં રહેલો તિરસ્કાર ભાવ સમજાવટ અને વર્તન દ્વારા ભગવાન સ્વામિનારાયણે દૂર કર્યો. આ બે કામ કર્યા. આજે પણ સત્સંગમાં શુદ્રોને પ્રેમથી અપનાવાય છે અને સંસ્કાર આપીને ઉત્તમ ભક્ત બનાવાય છે. જ્યાં સમજણ હોય ત્યાં આ થાય છે. ખરેખર તો ભગવાનને ઘેર ઊંચ નીચના ભેદ નથી. આ ભેદ તો માણસે ઊભા કરેલા છે. આપણે સૌ ભગવાનના બાળકો છીએ. ભગવાન જ આપણા પરમ પિતા, સુખદાતા અને મોક્ષદાતા છે. જ્યારે ભગવાનની દ્રષ્ટિથી જોશું ત્યારે બધી વ્યવસ્થા યથાર્થ સમજાશે. આ રીતે વાલા ભક્તો આ શ્લોકને આપણે વાગોળ્યો. વળી આજ્ઞાવલ્કે સ્મૃતિમાં લખ્યું છે કે અહિંસા સત્યમ અસ્તેયમ શૌચ મિન્દ્રિય નિગ્રહ દાનમ દમો દયા ક્ષાંતિ સર્વેશામ ધર્મ સાધનમ. અહિંસા, સત્ય બોલવું, ચોરી ન કરવી, અંદર અને બહારથી પવિત્રતા રાખવી, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, શક્તિ પ્રમાણે દાન આપવું, તપ દ્વારા શરીરને અને ઇન્દ્રિયને દમવી, દયા અને ક્ષમા શાંતિ, આ સદગુણો ચારેય વર્ણના મનુષ્ય માટે ધર્મનું સાધન છે. બધાએ કેળવવાના છે. કોઈ પણ હોય, આપણામાં આ બધા ગુણો હોય નહીં અને આપણે ઉચ્ચ જ્ઞાતિમાં માત્ર જન્મેલા હોઈએ અને એનો અહંકાર રાખીને જીવીએ અને કોકને હલકા માનીએ અને અપમાન કરીએ, તે પરમેશ્વરને ગમતું નથી. તો વાલા ભક્તો, આ રીતે આ બે શ્લોકો આપણે સમજ્યા. ભાવ્યમ ક્ષમદમ ક્ષાંતિ સંતોષાદિ ગુણાન્વિતૈહિ બ્રાહ્મણૈહિ શૌર્ય ધૈર્યાદિ ગુણોપૈતૈશ્ચ બાહુજૈહિ વૈશ્યશ્ચ કૃષિ વાણિજ્ય કુશિદ મુખ વૃત્તિભિ ભવિતવ્યમ તથા શુદ્રૈહિ દ્વિજ સેવાદિ વૃત્તિભિ. અહીંયા કથાને વિરામ આપું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.